संभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम प्रददान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा करुणामय चारु लोचनम शरणायात जनार्ति मोचनम
सदानंदाम्भोधि स्मित रुचिर पुरणेन्दु वदन प्रफुल्लाम्भो जन्म सदसदृश शोभाक्षीयुगल कृपा पारावार श्रित सकल जीवाति सुखद महाश्रेयो मुरदे जयति सहि नारायणनि है नो धारा नाधार तमे सर्व परेश्याम पिया कृपा करियते तमे राजी थया घनश्याम आनंद अमने आपियो हर पल रही तमे साथ तम जेऊं आ विश्वमा नथी कोई दयालु ना एजी भीड़ पड़े जारे भक्त ने त्यारे रहो छो तमे हजूर भूली जाय भगत तमने पण तमे नथी भूलता जरूर पण तमे नथी भूलता जरूर ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः वाला भक्तो करलीबाग श्री स्वामीनारायण मंदिर द्वारा पवित्र धनुर्मास में भगवान व्यास रचित स्कंद पुराण अंतर्गत वासुदेव महात्म्यनी कथा आपने सांभळी रह्या छीए। गृहस्थ धर्म प्रस्तुत कथामां चालू छे। आजनी आ रवि सभामां सवारे धनुर्मासमां थती कथा ज आप कोईने संभळावीए छीए। श्री नारायण वाच व्रतानी कुर्याद विष्णो हो ब्रह्मचर्यादि वीर्यमेहि सहेव तत्परो नान्यत् कार्यं कुर्याच्च तद्दिने। बद्रिक आश्रम मा भगवान नारायण नारद जी ने कहे छे के हे नारद जी, गृहस्थाश्रमी पुरुषोए एकादशी जन्माष्टमी आदिक व्रतो करवा जोईए। એકાદશી રહેવી જોઈએ, અને તે એકાદશી જે દિવસે કરી હોય તે દિવસે બ્રહ્મચર્યાદિક યમોનું પાલન કરવું જોઈએ. આ બધા નિયમો સાથે જ એકાદશી વ્રત કરાય. માત્ર ભૂખ્યા રહેવું એ વ્રત નથી, આખો દિવસ ભજન પરાયણ રહેવું એ જ વ્રતને ફળીભૂત કરનારું છે. માટે એકાદશી, જન્માષ્ટમી આદિક ઉપવાસને દિવસે મંદિરે રહીને, કા સંતન મંડળ સાથે રહીને, સત્સંગ મંડળમાં કા ઘરે માત્ર પ્રભુ પરાયણ થવું. ન અન્ય કાર્યમ કુર્યાત તદ્દિને, તે દિવસે બીજું કાંઈ પણ વ્યવહારિક કામ કરવું નહીં, આવું ભગવાને કહ્યું. એકાદશી આદિક વ્રતને દિવસે વ્યવહારિક કાર્ય કાંઈ કરવું નહીં, ભગવાન પરાયણ થવું. તો એ એકાદશીનું શાસ્ત્રમાં લખેલું પૂરું ફળ મળે. હવે સૂતક પાળવા વિશે નિયમ કહે છે. સ્વસંબંધી જનાનામ ચા આપ્ય શૌચમ જની નાશયો યથાશાસ્ત્રમ પાલિયેત ગ્રહણે ચાર્ક ચંદ્રયો. હવે કે છે, સ્વસંબંધી જનાનામ ચ અપી આશૌચમ જની નાશયો. પોતાના સંબંધી માણસોનો જન્મ અને મૃત્યુ એ સંબંધી જે સૂતક એ સંસારીઓએ પાળવું. નિર્ણયમાં સૂતક નો આખો પછલે પાને સંક્ષેપમાં ખ્યાલ આપેલો હોય છે, ત્યાંથી વાંચવો. શાસ્ત્ર પ્રમાણે સૂતક પાળવું જોઈએ. કોઈનો જન્મ થાય ત્યારે પણ સૂતક લાગે, કોઈનું મરણ થાય ત્યારે પણ સૂતક લાગે છે. હવે સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે પણ સૂતક લાગે છે, એટલે આભડશેઠ. એ વખતે પણ ભગવાનનું ભજન કરવું પવિત્ર થઈને, અને ગ્રહણ મુકાય પછી દાનના સંકલ્પથી સ્નાન કરવું, આમ કરવું જોઈએ. હવે એક બીજી વ્યવહારિક બાબત શીખવાડે છે કે વ્યવહારિક કાર્યાણામ વિવાદે નિર્ણયે પી ચ ગૃહિતરાસ ત્યાગીનો યે તે ન કાર્યા ન ચાધવા યત્રેતે શુર ન તત્કાર્યમ સિદ્ધ્યેત ક્વાપી દ્વિજોત્તમ સર્વસ્વ નાશસ્તત્ર સ્યાત ઇત્યેવમ ત્વસ્તિ નિશ્ચય. સંસારી માણસોનું જે વ્યવહારિક કામ હોય અને એનો જ્યારે ડખો થાય, વિવાદ થાય, ભાઈઓ ભાઈઓ સંસારીઓ ભાઈ ભાઈ બાધે ઝઘડો થાય, ત્યારે એનો નિર્ણય જ્યારે કરવાનો હોય એમાં સંતોને મધ્યસ્થી ન બનાવવા. કેમ જે એ સંસાર છોડીને પ્રભુ ભજવા નીકળી ગયા છે, એને સંસારના ઝઘડામાં ડખામાં સહારું નાખો છો. એવી જ રીતે વિધવા નારીને પણ આ વિવાદના નિર્ણયમાં મધ્યસ્થી ન બનાવવા. કેમ જે એના પતિ હાજર નથી, એકલી સ્ત્રી છે, અને એને માટે આ બોજ હારો નહીં. હવે આ વાતને પળાવવા માટે થોડું વજન આપે છે. યત્રે તે શુર ન તત્કાર્યમ, આ સંતોને તમે વચમાં નાખો વ્યવહારમાં મધ્યસ્થી, કા વિધવાને નાખો તો એ કાર્ય સિદ્ધ ન થાય તમારું. એટલું જ નહીં, સર્વસ્વ નાશસ્તત્ર સ્યાત ઇત્યેવમ તુ અસ્તિ નિશ્ચય. સર્વસ્વનો નાશ થાય આવો નિર્ણય કરેલો છે, એટલે વધારે વજન આપ્યું છે. એટલે સંતોને સંતોની રીતે રહેવા દેવા, શું આટલું બધું ઘોર આવે છે? સંતોને વ્યવહારિક કાર્યોમાં કામે ન વળગાડવા, હા આશીર્વાદ લઈએ, સલાહ લઈએ, પણ પછી આમાં જોતરી ના દઈએ. ઘણા માણસો આવો બહુ આગ્રહ રાખતા હોય છે, બહુ જ આગ્રહ રાખે. સંતો ના કે તો ઉપરથી એવું કહેતા હોય છે કે તો તમારે ને અમારે સંબંધ છે એનું શું? ભાઈ, તમારો ને અમારો સંબંધ ગુરુ શિષ્યનો સાચો, હેત સાચું, સંતોની ખૂબ સેવા કરી હોય, સંતોની આજ્ઞાનું તમે પાલન કર્યું હોય, એ બધું સાચું. પરંતુ સંતોને આપણે વ્યવહારિક કાર્યમાં આપણે જોડી ન દેવાય, એ તો આપણે ઉઠાવવાનું છે. તમારો વિવાહ પ્રસંગ હોય એમાં અમને ન જોડી દેવાય. તમારા વ્યવહારિક કાર્યો કોઈ પણ હોય, તમારે ત્યાં કોઈ મરે તો એમાં અમને શમશાને લઈ જવાનો આગ્રહ ન રખાય, જાનમાં લઈ જવાનો આગ્રહ ન રખાય. તમારે ને અમારે સંબંધ ખરો, પણ તમારા સંબંધીઓને તમારે જે સંબંધ છે ને એવો વ્યવહારિક સંબંધ નહીં. અમારો ને તમારો સંબંધ અલૌકિક છે. અને ઘણા સંસારી લોકો સાધુ સંતોને વ્યવહારમાં જોડીને ગૌરવ લેતા હોય છે, પણ ગ્રંથો ના કહે છે. એ લોકો ત્યાં સુખી રહે નહીં અને તમને એમાં સુખ થાય નહીં, એટલા માટે વજન બહુ માર્યું. ખ્યાલ આવી ગયો તમને? પછી બીજું કે ભાઈ, સંત હોય, મોટા હોય, હજારો માણસ એમને માનતા હોય, સુખી ધનવાનો બધાય, આપણા મનમાં એમ થાય કે આ સ્વામી જો બોલે તો આ ભાઈ મારા છોકરાને નોકરીએ રાખી જ લે, સ્વામીના ખાસ શિષ્ય છે, પગાર વધારી દે, અથવા તો મને થોડા ઉશીના આપે, એમ કહીને સંતોને આપણે વ્યવહારિક કાર્યમાં નાખવાના દાખલા અને પ્રયત્નો કરતા હોઈએ. આ ખોટું છે, ના કરાય, કહેવાય જ નહીં એવું કાંઈ. ખ્યાલ આવ્યો? હમણાં એક સુગ્ન સારા સત્સંગીનો એવો મારા ઉપર ભાવ ને પ્રેમ, તે મને કે મારા છોકરાનું વ્યવસાય ને લગ્ન બધું સ્વામીજી તમારે કરાવી દેવાનું. હલા, મેં કીધું ભાઈ હું તો સાધુ છું. તો કે ના ચાલે, જો મેં તો તમને હોંપ્યું, બધું તમારે કરી દેવાનું. અરે ભલા માણસ, કેટલાકના લગ્નને આ બધું અમારે કરાવવું? અમારે તો હજારો શિષ્યો છે, તો ભજન ક્યારે કરવું, કથા ક્યારે કરવી? તમારે એક બે છોકરા હોય એના લગ્નને જોડાણ તોડાણ કરવામાં થાકીને લોચ થઈ જાઓ છો, અમારે તો હજારો છોકરાઓ છે, એ બધાનું આ બધું અમારે કરવાનું ના હોય, અમે સાધુ છીએ, એ ના થાય. એટલા માટે સંતોની પાસેથી આવી અપેક્ષા કોઈએ સંસારીએ રાખવી નહીં, બિલકુલ નહીં. એક ભાઈએ મને બહુ આગ્રહ કર્યો, મને કે આ તમારા ધનવાન છે શિષ્ય, એને તમે વિનંતી આજ્ઞા કરો, એમ વિનંતી આજ્ઞા કરો તો મને 2 લાખ રૂપિયા આપે, મારી દુકાન જતી રહે એમ છે. એટલે મેં એને બહુ સમજાવ્યો તો એને બહુ ખોટું લાગ્યું કે મારું આટલું કામ ન કરો. મેં કહ્યું તારે ખાતર હું ભગવાનને પ્રાર્થના કરું, તક પ્રાર્થના તો કરીએ જ છીએ ને અમે, રીતે રોકડી કરો, રોકડી કરી દો, અપાવી દો રૂપિયા, અપાવી દો મકાન, અપાવી દો આન, આમ કરાવી દો તમે સ્વામી, તમે પોતે છે ને હાલો અમારી આરે બધે. નો આમ સંતોને વ્યવહારિક કાર્યમાં જોડી દેવાય. તમારે બધાને મુશ્કેલીઓ અનેક હોય, સમજીએ છીએ, અને અમારી આખાય સંસારમાં દેશ વિદેશમાં ઓળખાણ કે અમને લોકો માનતા હોય એ બધું હોય, તમને સહેજે સહેજે એવું થાય કે આ સ્વામી જો આટલું આપણું કામ કરે તો આ થઈ જાય, અને ન થાય એવું નહીં, થઈ જાય. પણ જો અમે એવું બધું કરવા માંડીએ તો અમે તમારા જેવા થઈ જઈ, તમારાથી બેસ્ટ થઈ જઈ, સમજ્યા? તમે તો 1, 2, 5 સભ્યોના પરિવારના સંસારી, અમે હજારો માણસના પરિવારના મોટા સંસારી બની જઈએ, અને એમાં ને એમાં પડ્યા રહી ને પછી તો આખી લાઈન ફંટાઈ જાય ને. માટે બદ્રિક આશ્રમમાં ભગવાન નારાયણ કહે છે કે સાધુ સંતોને ગૃહસ્થએ પોતાના વ્યવહારિક કાર્યના કોઈ પણ બાબતમાં જોડવા નહીં. આ સંતો પાસેથી આશીર્વાદ લેવાય, દુઃખ આવે તો કહેવાય કે ભગવાનને જરા કહેજો, અને એવું કંઈક હોય અટપટું સલાહ લેવાય કે આમાં કેમ કરાય એમ, બસ એટલું જ. પછી હાલો તમે મારા બાપાને સમજાવવા, આ ખોટું. સમજાય તારા બાપને તો સમજાણ, અને એને પછી એમાં જોડી ન દેવાય. હવે ગ્રહસ્થ ધર્મનો ઉપસંહાર કે છે, ધર્મા યતે ગ્રહસ્થા નામ મયા સંક્ષેપતો ઉદિતાહા યદ અનુષ્ઠાન તો નૃણામ સ્યાત શ્રેષ્ઠ સુખમ અક્ષયમ. આ પ્રમાણે ગ્રહસ્થના ધર્મો મેં સંક્ષેપથી કહ્યા, આ પ્રમાણે ધર્મ જે કોઈ સંસારી માણસ પાળે તો એને શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ થાય છે. પોતે જેવું ઈચ્છ્યું હોય એવું સુખ ભગવાન એને આ ધર્મ નિયમના પાલનથી આપે છે. આવી સરસ મજાની ભગવાન વાતો કરે છે. શિલાદિ જીવિકા વૃત્તિ ભેદે ને ગૃહિણો દ્વિજાહા ચતુર્વિધાહા પ્રકૃત્યંતે તત્તન નામના ચ નારદ સ્ત્રીનામથ પ્રવક્ષ્યામી ધર્માન ધર્મવતામ વર યેશુ સ્થિતા સ્ત્રિય સર્વા પ્રાપ્નુવંતિત્સિતમ સુખમ. ગ્રહસ્થના ધર્મો કયા પછી ચાર પ્રકારની વૃત્તિ કે છે, એટલે કે આજીવિકા, શિલાદિ જીવિકા વૃત્તિ ભેદે ને દરેક ગ્રહસ્થ દ્વિજો એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એમના માટે આજીવિકા વૃત્તિઓનું શાસ્ત્રમાં થોડું લખ્યું છે. શિલાદિ ચાર પ્રકારની વૃત્તિઓ છે, એક શિલોંસ, બીજી યાયાવર, ત્રીજી શાલિન અને ચોથી વાર્તા. આમાંથી એકાદી આજીવિકા ચલાવવી અને પ્રભુ ભજવા. શિલોંસમાં બે શબ્દ છે, શીલ અને ઉંચ. શીલ એને કહેવાય કે ખેતરમાંથી અનાજ આમ ફેરવે એમાં કાંઈ છોડવા પડ્યા હોય, ખળાવાડેમાં છોડવા ડુંડીઓ કે દાણા પડ્યા હોય, એ વીણીને જીવિકા ચલાવવી એને શીલ વૃત્તિ કહે છે. ઊંચ એને કહે છે કે બજારમાં માર્કેટમાં દાણાનો વેપાર થતો હોય, ત્યાં કંઈક ઢોળાણા હોય દાણા, એ વીણીને જીવિકા ચલાવવી એ ઊંચ કહે છે. બંને ભેગું કરો એટલે શિલોંશ વૃત્તિ કહેવાય. એ ન તમારે અપનાવવી હોય તો યાયાવર એટલે કે યાંચા ભિક્ષાવૃત્તિ એ પણ થઈ શકે, એનાથી જીવિકા ચલાવવી. ત્રીજી શાલિન વૃત્તિ કહેવાય છે, વગર માગે જે મળે એનાથી આજીવિકા ચલાવવી એ શાલિન વૃત્તિ છે. અને ચોથી વાર્તા વૃત્તિ એટલે કે ખેતી વેપાર કરવો, એમાંથી કાંઈ પણ કરી શકાય છે એમ ભગવાને વાત કરી. હવે સ્ત્રીઓના ધર્મો ભગવાન કહે છે, હું તમને કહું છું, હે ધર્મવતામ વર, ધર્મવાળાઓમાં શ્રેષ્ઠ એવા નારદ, તમે પ્રેમથી સાંભળો, હું જે સ્ત્રીઓના ધર્મ કહું છું એ ધર્મમાં જે બહેનો રહે તે ઈપ્સિત સુખને પ્રાપ્ત થાય છે, મન માયનાને સુખ મળે છે. સૌ પ્રથમ સુવાસિની સ્ત્રીઓના ધર્મ કહે છે, સુવાસિની ભીર નારી ભી સ્વપતિર દેવ વત સદા સેવનીયો અનુવર્ત્યશ્ચ જરન રુગ્નો અધનો પીવા. સુવાસિની નારીઓએ પોતાના પતિને હંમેશાને માટે દેવ જેમ સેવવો, દેવની માફક અનુવર્ત્ય પતિની અનુવૃત્તિમાં રહેવું. અને હવે છે ને એવું કહે છે, ગઢો હોય, રોગી હોય, અધનો એટલે ગરીબ હોય તો પણ તો સારો હોય તો એને દેવવત માનવો જ જોઈએ ને, આવો હોય તો પણ, આ તો હારો હોય તો નહીં માનતા, ગણતરી જ નથી. હા, ગણતરી જ નથી. બોલો, આ બિચારો અનુવૃત્તિ મર્યા છે. આવડો અનુવૃત્તિ મરે, નિસર્ગ ચાલ વાસણ ઉટકી નાખતો, ઉટકી નાખે. બોલો, કળિયુગ છે ને, લખ્યું છે આવું, આ પ્રમાણે જે સ્ત્રીઓ રહે એ ઈપ્સિત સુખને પામે છે, ભગવાન એના માથે રાજી થાય છે. ઘણી અતિ અભિમાની સ્ત્રીઓને કોઈની અનુવૃત્તિમાં રહેવું બિલકુલ ગમતું હોતું નથી, રોજ ઉઠીને ઝઘડા. તદ બંધવશ ચાનુવૃત્ત્યા સેવને ને યથોચિતમ ઉજ્જવલાની વિધેયાની ગૃહોપકરણાની ચ. કે પતિને જ અનુવૃત્તિને રહેવું એમ નહીં કહે છે. તદ બંધવઃ ચાનુવૃત્ત્યા, તે પતિના જે ભાઈઓ હોય, માતા પિતા સંબંધીઓ, એમની આજ્ઞામાં એ રહેવું. કેવળ પતિને જ માનવું, બીજા કોઈને ગણવાને તતડાવવા, એ ખોટું છે. અને વળી કહે છે યથોચિતમ સેવને ન, પતિના સંબંધીઓની યથોચિત સેવા કરવી તે પતિની શોભા વધારનારી છે. આ પતિને માટે તો ફૂલનો હાલ લઈને ઊભી રહે, પણ પતિનો કોઈ સંબંધી આવ્યો હોય તો ઘરમાં પહેરવાનો દે, નીકળ બારો, તું કોણ? લા ભાઈ, તમારા ઈના અમે ઈ થઈ છીએ, હવે એ તો થા, માને નહીં તો શું કરવાનું. અને કે છે ઘરના જે બધા પદાર્થો હોય એને ઉજ્જવળ રાખવા, વાસણ ગાડલા ગોદડા, વાળવું ચોળવું, સાફ કરવું, લીપવું, પોતા બોતા, ગૃહમ માર્જને શેકાદ્ય, વાળવાથી, પોતું કરવાથી, ઝાપટવાથી, રોજ રોજ આ ઘર બર બધું સ્વચ્છ રાખવું. પ્રિયમ સત્યમ ચ વક્તવ્યમ, હંમેશા માટે પ્રિય બોલવું અને પાછું ખોટું ન બોલવું, પ્રિય સાચું બોલવું, પ્રિય ખોટું નહીં, સમજ્યા? અને સાચું પણ પ્રિય બોલવું, સાચું કડવું બોલવું નહીં અને ખોટું પ્રિય બોલવું નહીં. એટલે પ્રિયમ સત્યમ ચ વક્તવ્યમ, આવો વિવેક શીખવાડ્યો. ઘણી વખત માણસને છે ને સાચા હોય ને એનો ઘમંડ બહુ હોય, એટલે ઘમંડમાં ઘમંડમાં એવું કડવું બોલે. અને આપણે એમ કહીએ કે ભાઈ જરા શાંતિ રાખો, તો કે સાચો છું. તે સાચો છો તો આટલી બધી અગ્નિ હું કામ કાઢે છું? ખોટાને જ શાંતિ રાખવાની, સાચાને બધાને તો કોલસા જ વાંકવાના, ધગધગતા વેણ. એટલે ભાઈ સાચા વેણ પ્રેમથી, મીઠાશથી, વહાલથી કહી શકાય છે. સાચું કડવું જ હોય એવું કોને કીધું? લોકોના મગજમાં એક ઘૂસી ગયું છે એવું નહીં. સાચું પણ તમે શાંતિથી પ્રેમથી કહો ને. આ દુનિયામાં ખોટું તો બધા પ્રેમથી કહે છે, પણ સાચું મીઠા મોઢે કહેનારા ઓછા છે. સ્થેયમ સુચિતયા સદા, અને હંમેશા પવિત્રપણે રહેવું, આમ સધવા નારીઓના ધર્મ છે. હવે સધવા નારીઓએ અમુક દોષો ખાસ તજવાના કહ્યા છે, અને એ દોષો નારી સમાજમાં વિશેષપણે હોય છે. એક તો ચપળતા, ચંચળતાનો ત્યાગ કરવો સ્ત્રીઓએ. બીજું અતિ લોભ ન કરવો, સહજ સ્વભાવે એમાં અતિ લોભ નામનો દોષ દેખાય. ત્રીજું ક્રોધ ન કરવો, તરત ખીજાઈ જાય. ચોથું સ્તેયમ, ચોરી ન કરવી, ચોરી કરવાની બહુ ટેવ. પછી હિંસનમ, હિંસા ન કરવી, આ સહજ દોષો છે. હા, એ ટપ લઈને વાંધો કે માકડ કે માખી કે મચ્છર મારી નાખે તમારે, દયા જેવું બહુ ઓછું હોય. અને વળી ખોટું બોલવાની બહુ ટેવ હોય, ભક લઈને ખોટું બોલી જાય, એમાં સહેજ વાંકમાં આવે એવું હોય ને, એટલે ખોટું જ બોલે. સ્વ બચાવ, સ્વ બચાવ, નૈરો સ્વ બચાવ, આ બધા દોષો સ્ત્રીઓએ ત્યાગ કરવા. અને પછી એક વાત બહુ સરસ લખી, અધાર્મિકાણામ સંગશ્ચ વર્જ્ય સ્ત્રીણામ તથા નૃણામ, સદવા સ્ત્રીઓએ અધર્મી પુરુષ હોય અધર્મી નારી હોય એવા પુરુષો અને એવી નારીઓને ક્યારેય સેવવા નહીં, એના સંગનો તો ત્યાગ જ કરવો. કેમ જે એમનો સંગ રાખે તો એવા દુર્ગુણો એનામાં પણ આવે. વળી કહ્યું, ભવિતવ્યમ તત્પરાભિહી ધર્મ કાર્યેષુ સર્વદા. સધવા નારીઓએ ધર્મ કાર્યમાં હંમેશા તત્પર રહેવું, એમાં આળસ નહીં રાખવાની ભજન કરવામાં. ત્યક્ત્વા ઔદ્ધત્યમ વિનીતાભિહ સ્થેયમ જીતવા ઇન્દ્રિયાણી ચ સ્થેયમ. ઔદ્ધત્યમ એટલે ઉદ્ધતતા, ઉદ્ધતતાનો ત્યાગ કરવો એમણે, ઉદ્ધત નો રહેવું. ઉદ્ધત એટલે કે કોઈનું માનવું નહીં, મન ફાવે એમ જ કરવું, આવું ઉદ્ધત પણ સધવા નારીઓએ રાખવું નહીં, બહુ મુશ્કેલી થાય કુટુંબમાં. અને વિનયવાળી થવું, હંમેશા વિનયવાળી રહેવું. અને ઇન્દ્રિયોને જીતીને રહેવું, ઇન્દ્રિયોને વશ ન રહેવું. જે જોવાની ઈચ્છા થાય પટલીને જોઈ લેન, જે ખાવાની ઈચ્છા થાય પટલીને ખાઈ લેન, જે બોલવાની ઈચ્છા થાય ભખલીને બોલી નાખેન, આવું નહીં કરવું. એમણે પોતાની બધી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી. એમ જો તે નારી જીવે તો આખું કુટુંબ સુખી થાય, નહીતર આખું કુટુંબ દુઃખી થાય. બાપા પાતિવૃત્યે સીતાભિશ્ચ ધર્મે તાભી રમાપતે હે ભક્તિ કાર્યા સ્વતંત્રાભિહી ભવિતવ્યમ ન કુત્ર ચિત. કે છે, અને સધવા નારીઓએ પતિવતા ધર્મમાં સ્થિર રહેવું અને ભગવાન નારાયણની આજ્ઞાઓમાં સ્થિર રહેવું અને પરમાત્માની ભક્તિ કરવી અને ક્યારેય તેમણે સ્વતંત્ર રહેવું નહીં, ક્યારેય નહીં. પતિવતા નારી માતા પિતાના ઘરે હોય તો માતા પિતાની આજ્ઞામાં રહે, લગ્ન થયા પછી પરણીને સાસરે જાય ત્યારે પતિની આજ્ઞામાં રહે, છેલ્લી ઉંમરમાં પતિ દેવ થઈ જાય તો પુત્રોની આજ્ઞામાં ડોશીમાં રહે. પણ નારી ક્યારેય સ્વતંત્ર રહે નહીં એમ શાસ્ત્રો કહે છે. કેમ જે એમાં એમનું હિત નથી. આમ આપણા ભગવાન વ્યાસે લખ્યું છે અને નારાયણ બદ્રિકાશ્રમમાં નારદને કહે છે. અમુક માણસોનો એવો ખૂબ દાવો છે આજકાલ કે સ્ત્રીઓને સ્વતંત્રતા આપી દો, પરંતુ આ લોકોને કાંઈક ખબર તો પડતી હશે એનું કહેવું એવું છે. અને કુદરતની જે રચના છે, ભગવાને જે સ્ત્રી અને પુરુષ બનાવ્યા છે, એમાં જે જે ભગવાને સારું મોળું જે કાંઈ મૂક્યું છે, તદવત્તા આકર્ષણ મૂક્યું છે, તદવત્તા જવાબદારીઓ મૂકી છે, એ બધાનો સાંગોપાંગ વિચાર જો કરો તો આમાં કાંઈ ખોટું નથી. આ કહ્યું એ હવના સુખ માટે છે. સ્વતંત્ર થવું બધાને ગમે, પરંતુ સ્વતંત્ર થવાથી સુખી જ થવાય છે એવું માનવાનું કોઈ કારણ નથી. સ્વતંત્ર થવાથી ઘણા બહુ દુખી થયેલા છે. એટલા માટે ભગવાને જેને જેની આજ્ઞામાં જેમ રહેવાનું કહ્યું હોય તેમ રહે તો સુખ થાય. આમ ગણીએ ને કોઈ સ્વતંત્ર નથી, કોઈ કરતા કોઈ નહીં. સ્વતંત્ર તો એક જ જણ છે, એક જ વ્યક્તિ સ્વતંત્ર છે. કરોડો બ્રહ્માંડમાં અનેક ધામોમાં અનેક બધું જે છે તેમાં સ્વતંત્ર તો એક જ વ્યક્તિ છે અને એને આપણે ભગવાન કહીએ છીએ. અને એ સ્વતંત્ર છે એટલે જ કહીએ છીએ. એ જો હમણે કોકની આજ્ઞામાં રહેતા હોય ને એ કેમ કરતા હોય તો એને શું આપણે ભગવાન માનીને કરવાનું? કોઈ સ્વતંત્ર નથી, અથવા અર્થાત કોઈને એવું દુઃખ લાગે કે ભાઈ અમારે બસ પરતંત્ર જ રહેવાનું. અરે બાપા, બધાને પરતંત્ર રહેવાનું છે. પુરુષોય બધા પરતંત્ર જ છે, દેવોય પરતંત્ર છે, ઈશ્વરોય પરતંત્ર છે, ને બધાએ પરતંત્ર જ રહેવાનું છે. કોઈએ સ્વતંત્ર થવાનું જ નથી, બધાએ ભગવાનની આજ્ઞામાં આધીન પરતંત્ર રહેવાનું છે, અને બધા એમ જ રહે છે. બ્રહ્માએ ભાગવતમાં પ્રિયવ્રતને એવું કહ્યું કે પ્રિયવ્રત, હું અને શિવ અને તું તારો બાપ બધાય પરમપિતા પરમાત્માને આધીન વર્તીએ છીએ. કેવી રીતે? તો કે નાથે બાંધેલા બળદ જેમ ખેડૂને આધીન વર્તે એમ અમે બધા એમ જ આધીન વર્તીએ છીએ. માટે નારી જગતને જરાય મુજાવવાની જરૂર નથી કે અમે કેમ પરતંત્ર, બધાય પરતંત્ર છે. નારી કદાચ એના માતા પિતાની, પતિની કે પુત્રોની આજ્ઞામાં રહેતી હશે, તો પુરુષો છે તે એમના ગુરુની કે શાસ્ત્રની કે ઈષ્ટદેવની આજ્ઞામાં રહેતા હશે, એમના શેઠની આજ્ઞામાં રહેતા હશે, રહેતા જ હશે ને, રહેવું જ જોઈએ ને. મનમાની કરવાની હૌને ના છે, અને જે જે માણસો મનમાની કરવા માંડ્યા છે એ બધા ખાડામાં પડ્યા છે, દુઃખી થયા છે, જન્મ મરણમાં રખડ્યા છે, કામ ક્રોધાદિકમાં સબડ્યા છે, અને બહુ બહુ એ હેરાન થયા છે ને, બીજાને હેરાન કર્યા છે. માટે સ્વતંત્ર જીવવાની વાત જ ખોટી છે. કેમ છે? સ્વતંત્ર કોઈ છે જ નહીં, બધા સહસ્વભાવે કુદરતી પરતંત્ર છે. ભલે માણસ એવું માને કે હું સ્વતંત્ર છું, એ એનો ભ્રમ છે, એ એનો ભ્રમ છે. ઘણી વખત એને અનુભવવાનું હોય છે કે મારું ધાર્યું આઈ નથી થયું, આઈ નથી થયું, આઈ નથી થયું. કા? સ્વતંત્ર હોય એનું ધાર્યું જ થવું જોઈએ ને, ત્યારે તો સ્વતંત્ર કહેવાય ને. પાછો પડે એ સ્વતંત્ર હેનો, અને પાછા ન પડે એવા એકમાત્ર પ્રભુ છે, એ જે ધારે એ કરી શકે છે. માટે એ સ્વતંત્ર સાચા. બાકી આપણે બધાએ ભગવાનને આધીન રહેવું. હવે વિધવા સ્ત્રીઓના ધર્મ કહે છે. વિધવા તો સદા વિષ્ણુમ સેવત પતિભાવતઃ. વિધવા નારીઓએ ભગવાનને પતિભાવે કરીને સેવવા હંમેશાને માટે. કામ સંબંધીની વાર્તા ન શૃણીત ન ક્રિયત કીર્તયેત. કામ સંબંધી જે વાત સાંભળવાથી મનમાં વિષય ભાવના ઊભી થાય, કામ પ્રગટિત થાય, એવી વાતો વિધવા સ્ત્રીઓએ ક્યારેય સાંભળવી નહીં, ક્યારેય કરવી નહીં. તો પછી કામ ઉત્પન્ન થાય એવું જોવું તો ન જ જોઈએ ને, કે જે જોવાથી કામ ભાવના પ્રગટે. એવી વાતય ન સાંભળાય, એવી વાત કરાય નહીં. તો જે જોવાથી કામના ઉદ્ભવે એવું જોવાય કેમ? ન જ જોવાય. આસન્ન સંબંધ વતો વિના જ્ઞાન પુરુષાન ક્વચિત અનાપદી પુરુષે નૈવ પશ્ય નૈવ ચ કામતઃ. પોતાના સમીપ સંબંધ વાળો જે પુરુષ ન હોય, વિધવા નારીએ આપતકાળ પડ્યા વિના એને સ્પર્શવું નહીં, અને કહે છે એને કામ ભાવથી જોવો નહીં. હા, ધાવણો બાળક હોય કા અતિવૃદ્ધ હોય, એને અડવામાં કે એની સાથે વાત કરવામાં કોઈ દોષ લાગતો નથી. અને જે બોલવાનું કહ્યું તે આવશ્યક કામ પડે ત્યારે સમજવું, તો એને કોઈ દોષ નથી. અમથી અમથી વાતો કરવાથી તો અતિ વૃદ્ધ સાથે દોષ છે, ને બાળક સાથે છે. વ્યવહારિક કાર્ય ચ વિવાદમ અધિકમ નરેહી ન કુર્વી ત અવશ્ય કાર્ય તે ભાષેત વિના રહ નેક્ષેત મિથુનીભૂતમ બુદ્ધ્યા પશ્વાદ્યપી ક્વચિત ત્યજેત ચ સકલાન ભોગાન શાસ સુકૃન મિત ભૂક તથા. હવે કે છે વ્યવહારિક કાર્ય ચ વિવાદમ અધિકમ નરેહી ન કુર્વિત. વિધવા બહેનોએ વ્યવહારિક કાર્યમાં પુરુષોની સાથે વધારે પડતો વિવાદ ન કરવો અને એકાંતમાં એની સાથે ક્યારેય ભાષણ કરવું નહીં. અને મૈથુના સક્ત એવા જે પશુ પક્ષી વગેરે હોય એમને જાણી જોઈને ચાઈને જોવા નહીં. વળી કહે છે કે વિધવા નારીએ સકલ ભોગોનો ત્યાગ કરી મોજ શોખ વગેરેનો અને દિવસમાં એકવાર થોડું જમવું અને ભજન કરવું. સ્યાત સુકૃત મિત ભુક્ત થા, મિત એટલે થોડું, સુકૃત એટલે એકવાર આહાર કરી એમણે પ્રભુનું ભજન કરવું. કેમ જે બહુ ખાનપાનાદિક થાય તો ઇન્દ્રિયો કાબુ રહે નહીં, મન ઠેકડા નાખે અને પછી એમનાથી ધર્મમાં રહેવું કઠણ થઈ જાય. એટલા માટે તપ પરાયણ જો જીવન જીવાય તો મન પવિત્ર રહે, અંતરમાં શાંતિ રહે, દોષો બહુ તોફાન કરે નહીં, પાછી વૃત્તિ રહે અને પ્રભુમય રહેવાય. સધાતુ સૂક્ષ્મ વાસાંશી નાલંકારાશ્ચ ધારિયેત ન દિવાશયનમ કુરિયાત ન ખટવાયા મનાપદી. વિધવા નારીએ સોના ચાંદીના તારવાળા વસ્ત્રો પહેરવાની, વળી અલંકારો ધારણ કરવાની, એમણે દિવસે હોવું નહીં અને આપતકાળ વિના ખાટલામાં હોવું નહીં. એટલે આપતકાળ પડ્યા વિના દિવસે હોવું નહીં, આપતકાળ પડ્યા વિના ખાટલામાં હોવું નહીં. આ માંદા પડે તાર હોય ખાટલામાં દિવસે, એવું કાંઈ હોય તારે કાંઈક ઉજાગર હોય, આવું બધું આમાં જડપણે ન લખ્યું હોય, આના બધાના પાછા ઓપ્શન હોય. પણ આ બધી વાતો ધ્યાનથી કોઈ પાળે તો સુખી થાય. આજકાલ માણસોને કશું પાળવું ગમતું નથી. બોલો, સમજાણું? મન ફાવે એમ રહેવું, આનું શું કરું? તાંબુલ ભક્ષણમ નૈવ કુરિયાત નાભ્યંગ મંજનમ. વિધવા નારીઓએ પાન ન ખાવું, તાંબુલ, અને કે છે અભ્યંગ ન કરવું. કેતા મેકઅપ આવે ને એ એને નહીં કરવાનો. અંજનમ ન કુરિયાત એટલે આંખ નહીં આંજવાની. હવે વિધવા નારીને માટે પુરુષ પ્રસંગની ત્યાજ્યતા બતાવે છે અને ભયંકરતા બતાવે છે. પુમ પ્રસંગાચ બિભ્યાત કૃષ્ણા હેરિવ નિત્યદા સમીક્ષ પુરુષમ નારી યાન મોહ મુપાવ્રજેત તાદૃશી તું વિના લક્ષ્મી એકા નાન્યાસ્તી કુત્રચિત. પુરુષના પ્રસંગથી નારી વિધવા એટલી બધી ડરે, એટલી બધી ડરે, કેટલી બધી ડરે તો કે કાળા નાગથી જેમ છોકરા ડરે એમ નારીએ વિધવાએ પુરુષના પ્રસંગથી ડરવું. અને પછી એક વાત એવી કરી કે પુરુષને જોઈને જે નારી મોહ ન પામે તેવી નારી એક લક્ષ્મી વિના બીજી કોઈ નથી. એક લક્ષ્મી વિના એવી કોઈ નારી નથી કે જે પુરુષને જો જોયા કરે તો એમાં એને મોહ ન થાય, જાણી જોઈને જોયા કરે તો. માટે કહે છે કે એને એ ન કરવું. ધર્મનિષ્ઠા તતો નારી સ્વનિશ્રેયસ મિચ્છતી નેક્ષેત પુરુષાકારમ બુદ્ધિ પૂર્વમ ચ ન સ્પૃશેત. માટે કહે છે ધર્મનિષ્ઠા વાળી એવી જે વિધવા નારી તેમણે પોતાના કલ્યાણને ખાતર જો પોતે કલ્યાણને ઈચ્છતી હોય તો પુરુષાકારમ નેક્ષેત, કહેતા પુરુષના આકારને બુદ્ધિપૂર્વમ નેક્ષેત, જાણી જોઈને જોવે નહીં, એવમ બુદ્ધિપૂર્વમ ન સ્પૃશેત, બુદ્ધિપૂર્વક એનો સ્પર્શ કરે નહીં. આમ ભગવાન કહે છે. બીજું, વિધવા નારીઓએ તપ પરાયણ રહેવું. કુશ્ર ચાંદ્રાયણા દીની नैर्यंतर्येण भक्तितः व्रतानि कुर्याच्च सदा भवेत नियम तत्परा। कृच्छ्र व्रत, चांद्रायण वगैरह व्रत निरंतर भक्ति भाव थी एमने कर्या करवा, अने हमेशा नियम तत्पर रहेवू, गाफलता राखवी नहीं। पितरा पुत्रा दीना वापी तरुणी तरुणेन च सहतिष्ठे न रहसी कुसंगम सर्वथा त्यजेत। ये विधवा नारी युवान हो, एना पिता के पुत्र युवान हो, तेवे टाणे तरुणी विधवाए तरुण एवा पिता पुत्रा दीकनी साथे एकांत में आपत्काल पड़िया विना क्यारे रहेवू नहीं। जोखम छे, क्यारेक मन थाप खवाड़ी दे, अने कुसंग तो क्यारे न करवो, आम तो कोईए न कराय। अने आ आगिना तो बधा ग्रस्त नहीं छे, युवा अवस्था में पोतानी मां बेन दीकरीनी साथे पण एकांत में न रहेवू, नवू कई नथी एमां। हवे सधवा विधवा बंने नो रजस्वला धर्म बतावे छे। सधवा विधवा वा स्त्री स्वरजो दर्शनम क्वचित न गोपीए स्त्री रात्रम तू मनुष्या दिंच न स्पृशत। आम तो शिक्षापत्री जेवा जा बधा धर्मो छे। सधवा होय के विधवा, कोई पण स्त्री तेमणे पोतानुं रजो दर्शन क्यारे गुप्त न राखवुं। अने कहे छे के त्रण दिवस सुधी एमणे कोई मनुष्यादी ने अडवू नहीं, वस्त्रादिक ने। जो रजो दर्शन गुप्त राखे तो माता पिता ने एमना चारित्र विषे शंका उभी थाय, अने जेम रजो दर्शन गुप्त न राखू एम खोटू पण न बोलू, खोटू बोलवानु थाय अने एमांथी पाप थाय। चौथे दिवसे स्त्री नाई ने शुद्ध थाई छे, माटे त्रण दिवस એમણે કોઈ નડવું નહીં, ભજન કરવું। આ ઘણા બુદ્ધિશાળી માણસો કહે છે કે આ મોટા જે થઈ ગયા આગળ, એમણે આ મહિને મહિને ત્રણ દિવસની બહેનોને રજા ગોઠવી દીધી છે, બારે મહિના કામ। એમને ભજન કરવું હોય, કંઈક શાંતિથી પોતાના આત્માના કલ્યાણનું વિચારવું હોય, ક્યારે વિચારે, એટલે આ ગોઠવી દીધું। કોઈ ગડવા નહીં, રોહડામાં જવા નહીં, કાંઈ નહીં, શાંતિથી પોતાના આત્માનો વિચાર થાય, ભજન થાય, કથા સાંભળાય, કેવું સરસ છે। અને જે માણસ આવી બધી ધર્મ નિયમની મર્યાદાઓનું પાલન કરે છે એ સ્વયં સુખી છે, એના સંબંધીઓ પણ સુખી છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ। ઇતિ સ્ત્રીણામ મયા ધર્મા સંક્ષેપાત કથિતાસ્તવ યુક્તા યેર યોષિતો યાયુહુ યા મૂત્ર મહસુખમ। ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, આ પ્રમાણે મેં તમને સ્ત્રીઓના ધર્મ સંક્ષેપથી કહ્યા, યુક્તા યહી યોષિતો યાયુહુ યા મૂત્ર મહસુખમ, આ ધર્મ નિયમથી યુક્ત જે કોઈ સ્ત્રીઓ હોય તે આલોકમાં અને પરલોકમાં મહસુખમ યાયુહુ, બહુ મોટા સુખને પામે છે। આ ખોટું ન પડે, શાસ્ત્ર સત્ય છે। એમાં વાસુદેવ મહાત્મે તો ભગવાન સ્વામિનારાયણે વખાણ્યું, પ્રિયમાં પ્રિય ગ્રંથ, માટે આ પ્રમાણે ધર્મ પાલનની બધાય પ્રતિજ્ઞા કરજો। સુખી થવું છે જો આ પાડતું હોય અંતર, તો પછી આ નિયમોમાંથી ભાગો નહીં, નિયમો રાખો, આમાંથી સુખી થવાઈશ। અને ભગવાનનો કેટલો મહિમા છે એ આ નિયમ પાળીએ એમાંથી જ ખ્યાલ આવે। જે ભગવાનની આજ્ઞાઓ પાળતા નથી એને ભગવાનનો મહિમા જ શું હોય ભાઈ, ને મહિમા હોય તો આજ્ઞા ન પાળે, બોલો। માટે ભગત આપણે ખરા ભગવાનના, ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ, આ કઈ ટાઈપના ભગત? ઓ તો હા ઉઘાડા નાસ્તિક છે, એ તો ભગવાનને જ માનતા નથી, એટલે એને ભગવાનનું માનવાનો પ્રશ્ન જ આવતો નથી। હવે આપણે ભગવાનને માનીએ અને ભગવાનનું પાછા માનીએ નહીં, નર્યું મનધાર્યું કરીએ, ત્યારે શું ભગત? આવા ભગત ઉપર ભગવાન શું રાજી થાય, બોલો। માટે આ બધા નિયમો ધ્યાનમાં લેવા અને પાળવા, જેથી કરીને પ્રભુ પ્રસન્ન થાય છે અને સુખ દુઃખનો સંબંધ તો ભગવદ ઈચ્છા વિના કોઈને થતો નથી, બધું ભગવાનના હાથમાં છે. એ રાજી થાય તો સુખી સુખી કરી મૂકે, અને એને જો નારાજ કરીએ તો આપણે કર્મે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ. ભગવાન કાંઈ મદદ કરે નહીં, કેમ જે એમને આપણે રાજી કર્યા હોય તો મદદ કરે ને, બરાબર. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રહસ્થ ધર્મ નિરૂપણ નામા દ્વાવિંશો અધ્યાય. હવે 23મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આ 23મા અધ્યાયમાં વાનપ્રસ્થના ધર્મો કયા છે, સંન્યાસીના ધર્મ કયા છે, અને વૈષ્ણવ ત્યાગાશ્રમીના ધર્મો સંક્ષેપમાં કયા છે. બહુ સમજવા જેવી વાત એ છે, પ્રથમ એક શ્લોકથી 30 શ્લોક સુધી આમાં વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ કયા છે. પણ પછી એમ ભગવાને 31મા શ્લોકમાં કે વાનપ્રસ્થશ્ચ સંન્યાસ ઇત્યુભાવશ્રમો મુને દુષ્કરત્વાત કલયુગે ન ગ્રાહ્ય ઇતિ નિશ્ચય. ભગવાન કહે છે કે વાનપ્રસ્થ અને સંન્યાસ આ બંને આશ્રમો કલયુગમાં કોઈએ ગ્રહણ કરવા નહીં. સાથી તો કે દુષ્કરત્વાત એ થાય એવા નથી. આજ કલયુગમાં કાંઈ જંગલ કે એવું તેવું વાતાવરણ કે કાંઈ રહ્યું નથી, દુષ્કર છે, નથી પાલન થાય એવું, એના નિયમો કડક છે. માટે કલયુગમાં કોઈ વાનપ્રસ્થ થવું નહીં, કોઈ સંન્યાસી થવું નહીં, ન ગ્રાહ્ય ઇતિ નિશ્ચય, એમ શાસ્ત્રમાં નિર્ણય કરેલો છે. માટે બે આશ્રમ ઉડાડી દીધા, એટલે મેં એના ધર્મ આ ઉડાડી દીધા. શું કહે છે, ડેટ વહી ગયેલા, આ બસ આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, એટલે કાંઈ સોળવાની જરૂર નથી મફતનું. હવે સવાલ એ ઊભો થયો કે વાનપ્રસ્થ અને સંન્યાસ બે આશ્રમ તો કાઢી નાખ્યા, પણ કોઈને વૈરાગ થાય ને પ્રભુ ભજવા હોય તો કરવું શું, સંન્યાસ લેવાનું નહીં, વાનપ્રસ્થ થવાનું નહીં. તો ભગવાન નારાયણ બદ્રિક આશ્રમમાં નારદજીને વાત કરે છે, બહુ સરસ. હવે વૈષ્ણવ સાધુ માટે પંચમ આશ્રમ અહીં વાસુદેવ આત્મયમાં બતાવ્યો છે, અને એ પ્રમાણે દુનિયામાં જે સાધુ સંતો દેખાય છે ને એ આમ પ્રમાણે છે આમાંથી, બાકી સંન્યાસનો નિષેધ છે. ભગવાનની અખંડ સેવા તથા ભક્તિ એને કરવી એમ કહે છે. શ્રી વાસુદેવ ભક્ત્યા યે તીવ્ર વૈરાગ્યશાલીન તેષામ ધર્મસ્તુ સત્સેવા પ્રોક્તા હસુચ રાત્રિષુ. હવે જે કોઈને તીવ્ર વૈરાગ થાય અને એ જો ભગવાન વાસુદેવની ભક્તિપરાયણ હોય, ભગત હોય, તો એમણે ભગવાન શ્રીહરિની સેવા પરાયણ રાત્રિ દિવસ થવું, રાત્રિ દિવસ એને ભગવાનની સેવા કરવી. એકોપી ચ ક્ષણ તેષામ જ્ઞાન વિજ્ઞાન ભૂયસામ ભક્તિમ નવવિધામ વિષ્ણો હો વિના વ્યર્થો નવૈ ભવેત. જ્ઞાન વિજ્ઞાનથી અતિશય શોભતા એવા તે પુરુષે, એટલે કે તે ત્યાગી પુરુષે, વૈરાગ્યશાળી પુરુષે, એક પણ ક્ષણ નવ પ્રકારની ભગવાનની ભક્તિ વિના વિતાવવી નહીં. આ વાત શિક્ષાપત્રીમાં સાધુના ધર્મમાં છે કે ભગવાનના ભક્ત સાધુએ ભગવાનની ભક્તિ કરીને જ જીવન વ્યતીત કરવું. એકોપી ક્ષણમ વ્યર્થો નવૈ ભવે, બસ એક પણ ક્ષણ એવા વૈરાગ્યશાલી સાધુ પુરુષની વ્યર્થ જાતી નથી એમ કીધું. રાત્રિ દિવસ તેઓ ભગવાનની સેવા જ કરે છે, એનો એ જ ધર્મ છે એમ કીધું. રાત્રિ દિવસ ભજન કરવું, સેવા કરવી, એ જ ધર્મ, પંચમ વૈષ્ણવ ત્યાગાશ્રમીનો ધર્મ. વળી એમ કહ્યું કે સર્વેર ગુરુણ ઉપેતોપી ભગવદ વિમુખો યદી સ્વજનોપી ભવે તમ તુ જહ્યુ રેવ હિ વૈષ્ણવા. આવા વૈષ્ણવો એમણે છે ને બધા ગુણો એ કરીને યુક્ત કોઈ મનુષ્ય હોય પણ જો એ ભગવાનમાં ન માનતો હોય તો એનો ત્યાગ કરવો. પછી એક બીજી વાત કરી, સ્વજનોપી કદાચ પોતાનો સ્વજન હોય પણ જો ભગવાનથી વિમુખ હોય તો એનો ત્યાગ કરી દેવો. હવે સર્વ ગુણોથી સંપન્ન હોય તો પણ એને છોડી દેવાનો કીધો તો બીજાને છોડી દેવા પડે ને. ભગવાનમાં ન માનતા હોય એવા નાસ્તિકો, ભગવાનથી વિમુખોને કોઈએ સેવા ના જોઈએ. એનાથી તો આગું જ રહેવાય. ક્યારેક શબ્દ અડી જાય તો આપણને પછી છે ને બોદા કરી મૂકે. અને પોતાના હગાવાલા હોય એ પણ જો ભગવાનથી વિમુખ હોય તો આવા વૈષ્ણવ સાધુઓએ એમનો સંબંધ ક્યારેય રાખવો નહીં. આ નિયમમાં ભગવાન સ્વામિનારાયણે એવો સુધારો કર્યો કે અમારા જે સાધુ જેમણે ઘરબાર છોડ્યા અને સાધુની દીક્ષા લીધી, એમણે તો એમના સંબંધી હરિભગત હોય તો પણ હરિભગતપણાનું એમાં હેત રાખવું નહીં, સંબંધીપણાનું તો નહીં જ. એટલી વિશેષ ભગવાન સ્વામિનારાયણે મર્યાદા બાંધી. હવે જમવું કેવી રીતે, તો કે છે પ્રાસાદિકમ હરેર અન્નમ પ્રોક્ષિતમ તત્ પદાંબુના ભુંજીરન તુલસી મિશ્રમ પ્રત્યહમ સાત્વતા જનાહા. આવા જે સાત્વત જનો, પવિત્ર વૈષ્ણવો, સાધુજનો, એમણે ભગવાનનું પ્રસાદીનું અન્ન ભગવાનના પ્રસાદીના પાણીથી પ્રોક્ષણ કરી, તુલસી મિશ્રિત કરી ભગવાનના નામ સાથે ભોજન કરવું. સ્ત્રી તથા સ્ત્રૈણનો સર્વ પ્રકારે ત્યાગ કરવાનો આદેશ કરે છે. સ્ત્રીણામ ચ સ્ત્રીશુ સત્તા નામ પ્રસંગો વિષ્ણુ ચિંતકૈહી સર્વથૈવ પરિત્યાજ્યો ભવે તદ ધ્યાન મન્યથા. એક એક શ્લોકમાં આને માટે અલગ અલગ શબ્દનો પ્રયોગ કરે છે. પહેલા શ્લોકમાં તીવ્ર વૈરાગશાલીન એવો પ્રયોગ કર્યો અને બીજા શ્લોકમાં જ્ઞાન વિજ્ઞાન ભૂયસામ, જ્ઞાન વિજ્ઞાનથી અધિક શોભતા એવો પ્રયોગ કર્યો. ત્રીજા શ્લોકમાં વૈષ્ણવાહા એવો પ્રયોગ કર્યો અને ચોથા શ્લોકમાં સાત્વતા જના એવો પ્રયોગ કર્યો. ત્યાગી શબ્દ હજી વાપર્યો નથી, આગળ આવશે. હવે આવા જે પાંચમા આશ્રમ વાળા, વાનપ્રસ્થ નહીં, સંન્યાસી નહીં, ગ્રહસ્થ નહીં, બ્રહ્મચારી નહીં, ચારમાંથી એકય આશ્રમ આનો નથી, આ પાંચમા આશ્રમ વાળા છે. જેમ ચાર વેદ છે અને પાંચમો વેદ મહાભારત કહેવાય છે, એમ આ પાંચમો આશ્રમ આ સાધુ સંતોનો છે. ખરેખર અમે સંન્યાસી નહીં, વાનપ્રસ્થ નહીં, વાનપ્રસ્થ હોત તો વનમાં રહેતા હોત, સંન્યાસી હોત તો ચોટલી ના હોત અને અગ્નિને અડતા ના હોત, પાછળ પાટલી ન હોય, હાથમાં મોટો દંડ હોય. એટલે આ અમારો પાંચમો પંચમ વૈષ્ણવ ત્યાગાશ્રમ ગણાય છે, જે વાસુદેવ મહાત્મ્યમાં લખેલો છે. આ શાસ્ત્ર બારી પાછી વાત નથી, મહાભારત આદિકમાં હશે આના અંશો. અને આ સમાજમાં જે કાંઈ સાધુ સંતો સંપ્રદાયોમાં દેખાય છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે એવું કાંઈ નહીં, ઘણા સંપ્રદાયમાં સાધુ સંતો છે, એ બધાય આ ગ્રંથોના આધારે એ પાંચમો ત્યાગાશ્રમ ચલાવે છે. તો એવા જે સાધુ સંતો ત્યાગીઓ, તેમણે સ્ત્રીઓનો અને સ્ત્રીઓમાં આસક્તિવાળાનો પ્રસંગ સર્વ પ્રકારે ત્યાગ કરવો. કેમ? જો ત્યાગ ન કરે તો એનું ધ્યાન થાય, ભજનમાં વિક્ષેપ થાય. હવે આયા એનું ધ્યાન થાય એ હેતુ બતાવ્યો એટલે એમ લખ્યું વિષ્ણુ ચિંતકૈહી. આવા જે વિષ્ણુ ચિંતન કરનારા, ભગવાનનું ધ્યાન ભજન ચિંતન કરનારા સાધુ સંતોએ સ્ત્રીઓનો અને સ્ત્રીઓમાં લુબ્ધ સ્ત્રી લંપટ સ્ત્રૈણ પુરુષોનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો, આમ આદેશ કર્યો. હવે સ્ત્રી પ્રસંગની ભયંકરતા બતાવે છે કે ભગવંતમ વાસુદેવમ વિનેયકમ ઇતરઃ પુમાન કોપી નાસ્ત્યેવ યો નારીમ સમીક્ષન વિમુહ્યતી. કે છે એક ભગવાન વાસુદેવ વિના એવો બીજો કોઈ પુરુષ નથી કે જે નારીને જો ચાઈ ચાઈને જોવે તો જોઈને એમાં વિશેષપણે મોહ ન પામે, કોઈ નથી એવો. પામે જ માટે નારીના રૂપનું નિરીક્ષણ સાધુ સંતોએ કરવું નહીં, નહીતર એમાં મોહ થાય. ચિત્રનું નહીં, કાષ્ટની પુત્રીનું નહીં, તો પછી અડવાની વાત જ ક્યાં રહી? કેમ? જે આ સૃષ્ટિમાં એવો કોઈ છે જ નહીં એક ભગવાન સિવાય, એવું ભાગવતમાં લખ્યું છે. તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોર્વ ખંડિત દિહિ પુમાન ઋષિમ નારાયણ મૃતે યોશિન મયેહ માયયા. હવે એમ કે છે કે તે ભગવાનની રચેલી સૃષ્ટિ, એટલે કે છે કે બ્રહ્માદિક, એટલે બ્રહ્માદિકે રચેલી સૃષ્ટિ મરિચ્યાદિક, અને મરિચ્યાદિકે રચેલી સૃષ્ટિ કશ્યપાદી, અને તેણે રચેલી સૃષ્ટિ દેવ મનુષ્યાદી. આમાં કોઈ એવો નથી કે સ્ત્રી રૂપ મારી માયાએ કરીને જેની બુદ્ધિ ખંડિત ન થઈ હોય. એક ઋષિમ નારાયણમ, એક ભગવાન વિના. અને એટલા માટે આ વાત વાસુદેવ મહાત્મ્યમાં પણ આવી અદ્ભુત લખી છે, સૌ કોઈને ધ્યાનમાં લેવા જેવી છે. હવે એમ કહે છે કે સ્ત્રીના રૂપ તથા શબ્દોનો યોગ થાય એવા સ્થાન સાધુ સંતોએ સેવવા નહીં. યત્ર સ્થિત્યા મુહુ સ્ત્રીનામ શ્યાતામ શબ્દ શ્રુતિ ક્ષણે ત્યાગી તત્ર વસેત નૈવ્ય વસન ધર્મચ્યુતો ભવેત. જ્યાં રહેવાથી સાધુ સંતોને વારંવાર સ્ત્રીઓના દર્શન થયા કરે, અથવા તો વારંવાર સ્ત્રીઓના શબ્દ સંભળાયા કરે, તો એવા સ્થાનમાં સાધુ સંતોએ રહેવું નહીં. અને જો રહે તો ધર્મચ્યુતો ભવેત, ધર્મમાંથી તે પડી જાય છે. માટે સાધુ સંતોના રહેઠાણ સ્થાનકોને એવી રીતે જ રાખવા જોઈએ કે તે સાધુ સંતોને નારીઓનું વારંવાર દર્શન ન થાય અને એમના શબ્દોનું શ્રવણ ન થાય. અને એવી મદદ સંસારીઓએ પણ કરવી જોઈએ. મંદિરના બાંધકામમાં, નિર્માણમાં, બીજે ત્રીજે એ રીતના જ નિર્ણયો લેવા જોઈએ અને પ્લાનો પણ એ રીતના કરવા જોઈએ. ઘણા ગ્રહસ્થ લોકો આવી વાત સમજતા નથી, એને કંઈ ખબર જ નથી બિચારાને, એને તો એમ થાય એમાં શું વાંધો, જ્ઞાન નહીં ને. માટે આ વાત એમણે પણ શીખવી જોઈએ, ધ્યાનમાં લેવી જોઈએ. એમાં તો સંતોને હરિભક્તો મદદ કરે ત્યારે એ રીતના સંતોના આવાસ સ્થાનો રહી શકે, હા, નહીતર હરિભક્તો જેવો આગ્રહ રાખ્યા કરે, અહીં બહેનોને આવવા દો, અહીં બહેનોને બેવા દો, અહીં કેમ નહીં, એને દેખાતું નથી, એને સંભળાતું નથી, કંઈક ભાઈ તના પહેલા કરે. એટલા માટે આ વાતને ભગવાનના ભક્તો ધ્યાનમાં લે, બહુ સમજવા જેવી વાત છે. વસન ધર્મચ્યુતો ભવે, જો એવી જગ્યામાં એ વાસ કરે તો એ સાધુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. અને સાધુ ધર્મથી ભ્રષ્ટ થાય અને પછી બધા ભેગા બેહીને હો હો કરે, તો પહેલેથી જ એવી રીતે મર્યાદામય જીવન જો જીવ્યા હોઈએ અને એમ જીવતા હોય અને એ રીતે આપણે મદદ કરી હોય તો હવને શાંતિ રહે, બરોબર. ઘણા ગ્રસ્ત લોકો તો પોતાની ગાડીમાં પોતાના સંબંધી બૈરાઓ બેઠા હોય તોય કોઈક સાધુ સંતોને ભેળા બેહીને ફેરવા લઈ જાય છે, યાત્રા કરાવે. બોલો, પેલા સ્વામી હારે આવીને બધો મહિમા સમજાવે, આ થળનો આ મહિમા છે, એક જ ગાડીમાં બાયું ભાઈ બધા. ગ્રહસ્થે સમજવું જોઈએ, કોઈ બીજો ગાઈડ લઈ લેવો, પણ તમારા બૈરા છોકરા ભેળા સાધુને બેહાડીને તમે બધે ફેરવો, એ બિચારા સાધુનું શું થાય, તમે તો સંસારી છો. આમાં લખ્યું ને ધર્મચ્યુતો ભવેત, એ જ થાય કે ના કરાય, ખ્યાલ આવી ગયો તમને? ઘણા તો બિચારા નવા સત્સંગી કે અમારી ભગત ન હોય એવા, હવે લગ્ન કરીને પરણી ના આવે તો સાધુ સંતોને કહે છે અમને બે માણાને આશીર્વાદ દો. હવે એ તો પુરુષને સંત છે તે આશીર્વાદ આપી શકે, પહેલાંને આશીર્વાદ મનોમન ભગવાન સારું કરે તમારા બેયનું, પણ હવે એ બેયને કાંઈ કંઠી બાંધીને બેયને માથે હાથ થોડો સાધુએ મુકાય. પહેલાં તો બિચારા જાણતા નથી એટલે એવો આગ્રહ રાખે, પણ જો તમે બધા જાણો તો આ મર્યાદા છે, આ પ્રમાણે રહેવું તો ભગવાન રાજી થાય. કામો લોભો રસાસ્વાદ સ્નેહો માનસ તથા રૂઢ येते त्याज्या प्रयत्नेन षट दोषा संस्कृति प्रदाहा। हवे कहे छे के एक काम, बीजो लोभ, तीजो रसास्वाद, चौथो स्नेह संबंधियो में, पांचमो मान खतरनाक, आ पांचमो छे नी, अने एमांथी उभो थतो क्रोध, आ छ शत्रुओ ने शास्त्रों में संस्कृति प्रदाह कह्या छे, कहता जन्म मरण करावनारा माटे एने विशेष प्रयत्न करीने जीतवा जोईए। हवे कहे छे आ जे बधा नियमो कह्या संसारीओना विधवाओना साधुओना, એમાંથી કોઈ પણ નિયમનો કોઈ પણ ને જો ભંગ થઈ જાય તો યથાશક્તિ યથાશાસ્ત્ર તત્કાલ તેનું પ્રાયચિત કરવું તો શુદ્ધિ થઈ જાય। ઇથમ ચતુર્ણામ વર્ણાનામ આશ્રમાણામ ચ નારદ ધર્મા સંક્ષેપતઃ પ્રોક્તા વૈષ્ણવાનામ ચ તે મયા। આ રીતે ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ચારે વર્ણના અને આશ્રમોના સંક્ષેપથી અને છેલ્લે વૈષ્ણવો સાધુઓના પણ મેં તમને ધર્મ સંભળાવ્યા। વર્ણી યતિશ્ચ ધર્મસ્થો બ્રહ્મલોકમ ઉપૈતિ વૈ ઋષિલોકમ વનસ્થશ્ચ ગ્રહસ્થ સ્વર્ગમ આપનુયાત। ભગવાન કહે છે કે વર્ણી એટલે કે બ્રહ્મચારી, યતિ એટલે કે સંન્યાસી, આ બધા ધર્મો જો પાળે તો બ્રહ્મલોકને પામે છે, બ્રહ્માના લોકમાં જાય છે। વાનપ્રસ્થ જો પોતાના ધર્મ પાળે તો તે ઋષિ લોકમાં જાય છે, એટલે જન તપ વગેરે લોકમાં જાય છે, અને ગ્રહસ્થ જો આ બધા ધર્મોનું પાલન કરે તો તે સ્વર્ગ લોકને પામે છે। હવે શું કરશું? આવે છે ભક્ત્યા સહ એતાન શ્રી વિષ્ણોહો આચરેયુઃ યસ્તુ યે જનાઃ તેતુ સર્વેપિ દેહાંતે વિષ્ણુ લોકમ અવાપ્નુયુઃ। પરંતુ આ ધર્મો જે બતાવ્યા એ બધા જ ધર્મો, વર્ણી હોય, સંન્યાસી હોય, વાનપ્રસ્થ હોય, ગ્રહસ્થ હોય કે સંતો હોય, તે ભગવાનને રાજી કરવા માટે પ્રેમે સહિત પ્રભુના પ્રેમને કારણે જો પાળે તો આના આ ધર્મ પાળવાથી જનતપ ઋષિલોકમાં નહીં, સ્વર્ગલોક દેવોના લોકમાં નહીં, બ્રહ્મલોક બ્રહ્માના લોકમાં નહીં, પરંતુ ભગવાનના ધામને પામે છે બધા જ। કેમ જે ભાગવત ધર્મ બની ગયો, અને પહેલો તો કેવળ વર્ણાશ્રમ ધર્મ રહ્યો, કેવળ વર્ણાશ્રમ ધર્મનું ફળ તો આ લોકમાં સુખી રહ્યો, આબરુ રહે, અને મરો પછી સ્વર્ગ જનતપ કે બ્રહ્મલોક સુધી તમારી ગતિ થાય, પણ બ્રહ્માંડ બહાર કેવળ વર્ણ કે આશ્રમના ધર્મથી જવાતું જ નથી, એમાં તો ભાગવત ધર્મ જોઈએ। ભાગવત ધર્મ અને ભક્તિ બે નથી, ભાગવત ધર્મ એટલે કે ભગવાનને રાજી કરવા માટે જો આ બધું પાલન કરીએ તો ભગવાનના ધામમાં જવાય, આલોક પરલોકમાં સુખી થવા માટે જ આ બધું પાળીએ તો આલોકમાં સુખી રહ્યો ને પરલોકમાં જાઓ, કહેતા સ્વર્ગમાં જનલોકમાં તપલોકમાં સત્યલોકમાં જાઓ ને સુખી થાઓ, પરંતુ સુખી થવા નહીં તો ભગવાનને રાજી કરવા એના પ્રેમને લઈને આ બધા નિયમોનું પાલન કરો તો ભગવાનની સેવામાં અક્ષરધામમાં પહોંચી જવાય। માટે સમજો ધર્મ નિયમ આના આ, તમે કયા હેતુથી પાળો છો એ પ્રમાણે તમને ફળ મળે। જો સકામપણે આ લોકના સુખ માટે જો આ બધા ધર્મ પાળો તો તમને સ્વર્ગ લોક વગેરે મળે, અને નિષ્કામપણે ભગવાનની પ્રસન્નતા અર્થે ભગવાનની આજ્ઞા માનીને ભગવાનના પ્રેમને કારણે આ બધા નિયમો પાળો તો અક્ષરધામમાં વિષ્ણુ લોકમાં તમને ભગવાનની સેવા મળે અને કાયમી સુખી થાવ। અને આ પેલા સ્વર્ગાદિક કીધા ને એ તો કેવું છે, પુણ્ય લઈને જાઓ અને પુણ્ય ખૂટે એટલે પાછા આવો, ટિફિન લઈને જોબે જાઓ ને ખાઈને હાજર પાછા આવો એવું, અને ભગવાનના ધામમાં તો જે જાય છે તે ક્યારેય પડતો નથી। યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમ મમ, એમ ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે। માટે આપણે તો બધાએ પરમાત્માના ધામમાં જવું છે, માટે આ બધી આજ્ઞાઓ હે ભગવાન તમે રાજી થાવ એટલે હું પાળીશ, તમને દેખાડવા, ઓનલી તમને દેખાડવા, અને તમે રાજી થાય અમને તમારી સેવા આપજો. નહીં સ્વર્ગ, નહીં સત્ય, નહીં જન, નહીં તપ, કોઈ લોકમાં જવું નથી પ્રભુ, તમે જે લોકમાં રહ્યો છો ત્યાં તમારી સેવામાં રહેવું છે. આવી દ્રઢ ભાવના રાખજો એટલે આડીઓળી ગાડી ફંટાઈ ન જાય. આવી અદભુત વાત આમાં કરી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય વનસ્થ યતિ ધર્મ નિરૂપણ નામા ત્રયોવિંશો અધ્યાય. 23મો અધ્યાય થયો. આવો અનુપમ ગ્રંથ, આવી સરસ મજાની વાતો, તરત અમલમાં લેવા જેવી, સીધી સમજાય એવી ભગવાન શ્રી હરિની કૃપાથી સાંભળવા મળી છે, તો સાંભળીએ ને પ્રેમથી. હવે 24મા અધ્યાયનો પ્રારંભ થાય છે. આ અધ્યાયમાં જ્ઞાનનું લક્ષણ કર્યું છે તથા સૃષ્ટિ ક્રમ દર્શાવી તે દ્વારા જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું છે, પાંચેય ભેદનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. 24મા અધ્યાયમાં અથ જ્ઞાન સ્વરૂપમ તે,
અથ જ્ઞાન સ્વરૂપમ,
અથ જ્ઞાન સ્વરૂપમ તે,
અથ જ્ઞાન સ્વરૂપમ તે,
વચમિ સાંખ્યેન નિશ્ચિતમ,
વચમિ સાંખ્યેન નિશ્ચિતમ,
ક્ષેત્રાદિ જ્ઞાયતે યેન,
ક્ષેત્રાદિ જ્ઞાયતે યેન,
તજ્ઞાનમ હિ નિરૂચ્યતે, અથ જ્ઞાન સ્વરૂપમ તે,
અથ જ્ઞાન સ્વરૂપમ તે,
વાસુદેવ પરમ બ્રહ્મ,
વાસુદેવ પરમ બ્રહ્મ,
બૃહત્યક્ષર ધામનિ,
બૃહત્યક્ષર ધામનિ,
આદાવે કો દ્વિતીયો ભૂત,
આદાવે કો દ્વિતીયો ભૂત,
નિર્ગુણો દિવ્ય વિગ્રહ, વાસુદેવ પરમ બ્રહ્મ,
વાસુદેવ પરમ બ્રહ્મ,
બૃહત્યક્ષર ધામનિ, વાલા ભક્તો, આ 24મા અધ્યાયમાં અદભુત વાતો છે જે મારે તમારે બધા માટેની કામની છે. સૌ પ્રથમ તો છે ને ઉત્પત્તિ બતાવે છે, અને પછી છે ને પ્રલય બતાવશે, આખું કઈ રીતે આ જગત થાય છે ને કઈ રીતે પાછું જાય છે, એટલું બધું ચોખ્ખું વર્ણવ્યું છે આમાં. અને ભગવાન પોતે બોલે છે એમાં જોવાનું શું હોય. એટલે મને એવું થયું કે આમ જરા બેઠું વાંચીએ, મજા આવશે. હે નારદ, આ રીતે ધર્મનું સ્વરૂપ નિરૂપણ કર્યું. હવે શેશ્વર સાંખ્ય શાસ્ત્રે નિશ્ચય કરેલું જ્ઞાન સ્વરૂપ તમને હું કહું છું. નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્ય, ઈશ્વરમાં માનનારું એવું જ સાંખ્ય શાસ્ત્ર, એણે જે જ્ઞાનનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે એ હું તમને બતાવું છું, જેથી દેહ આત્મા અને પરમાત્માના સ્વરૂપ સ્વભાવ ગુણ મહાત્મય વગેરે જાણવામાં આવે છે, તે જ જ્ઞાનનું નિરૂપણ કરું છું. આ જ્ઞાન કેવું છે તો કે એમાંથી ભગવાન ઓળખાય, ભગવાનનો સ્વભાવ ઓળખાય, ભગવાનનું સ્વરૂપ ઓળખાય, ભગવાનના ગુણ ઓળખાય, ભગવાનનું મહાત્મ્ય જાણવામાં આવે. બહુ મોટું કામ થઈ જાય આ જ્ઞાનથી. એને વિવેચન કરીને હવે બતાવે છે કે સૃષ્ટિના પૂર્વ કાળમાં આદૌ એક અદ્વિતીય કે જેને કોઈ સજાતીય નથી એવા નિર્ગુણ એટલે કે પ્રાકૃત ગુણે રહિત એવા વાસુદેવ પરમબ્રહ્મ પરમાત્મા સર્વોત્કૃષ્ટ અક્ષરધામમાં દિવ્ય મૂર્તિથી બિરાજમાન હતા. ક્યારે? જ્યારે આત્યંતિક પ્રલય હતો. ત્યારે ધ્યાન દેજો, હવે જ્ઞાનની વાત છે, નહીતર ચૂકાઈ જાહે. જે દિવસે જગત નહોતું, પોતાના બ્રહ્મધામમાં ભગવાન બેઠા હતા ત્યારની આ વાત છે. સકાર્ય મૂલ પ્રકૃતિ સકાલાક્ષર તેજસી પ્રકાશે કસ્ય રાત્રિવતિરો ભૂતા તદા ભવત, કે છે. તે આત્યંતિક પ્રલયમાં પોતાના પ્રધાનાદિ કાર્યો સાથે મૂળ પ્રકૃતિ કાળની સાથે જ અક્ષર તેજમાં સૂર્યના પ્રકાશમાં રાત્રિ જ જેમ એમ લીન થઈ ગઈ હતી. આત્યંતિક પ્રલયમાં માયા અને કાળ બધા જ અક્ષરના તેજમાં લીન હતા. એક ભગવાન પોતાના દિવ્ય મુક્તોની સાથે બિરાજમાન હતા. કશું જ નહોતું, કોઈ આકાર નહીં. આકાર ગણો તો બે જ, એક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો આકાર અને બીજા એને પામેલા દિવ્ય મુક્તોનો આકાર. આ સિવાય કોઈ આકાર જ નહોતો આત્યંતિક પ્રલયમાં. આનો અર્થ એ થાય છે કે આત્યંતિક પ્રલય વખતે એક ધામ અને ધામી અને ધામમાં રહેલા મુક્તો સિવાય બીજા કોઈ ધામ કે બીજા કોઈ ધામી કે કોઈ મુક્તો હોતા નથી. બધા તિરોભૂત થાય છે. આવી મોટી વાત સમજવી જોઈએ આત્યંતિક મોક્ષ પામવાની ઈચ્છાવાળાએ. અને કહે છે આત્યંતિક પ્રલયનો અંત આવતા, શેનો અંત આવ્યો? સૃષ્ટિનો નહીં, હા, આત્યંતિક પ્રલયનો અંત આવતા જ્યારે વાસુદેવ ભગવાને બ્રહ્માંડોની સૃષ્ટિ કરવાની ઈચ્છા કરી, ભગવાનને સૃષ્ટિ રચનાની ઈચ્છા થઈ, ત્યારે પ્રથમ અક્ષર બ્રહ્મ થકી કાળ સહિત મૂળભૂત મહામાયા આવિર્ભાવને પામી. કાળ સહિત મૂળભૂત મહામાયા આવિર્ભાવને પામી હતી જ નહીં. તે મૂળ માયાને જ્યારે વાસુદેવ ભગવાને અક્ષર પુરુષ રૂપે થઈને સ્વીકારી, એ કાળ શક્તિને સ્વીકારીને બ્રહ્માંડ સર્જવાની ઈચ્છાથી નિરક્ષણ કરી, કોને? મૂળ માયાને. કાળ શક્તિનું ગ્રહણ કરીને અક્ષર રૂપે થઈને ભગવાને જ્યારે જોઈ મૂળ માયાને, ત્યારે જ તે ક્ષોભને પામી, અર્થાત તે માયામાં વિકાર થયો. એટલે કે કાળ શક્તિએ ક્ષોભ પમાડી, અને કાળ શક્તિએ ક્ષોભ પમાડેલી મહામાયામાં વાસુદેવ ભગવાને પોતે અક્ષર પુરુષ રૂપે થઈને ઈક્ષણાત્મક વીર્ય રૂપ ગર્ભ ધારણ કર્યો. ઈક્ષણાત્મક એટલે જોવા રૂપ, આમ જોયું એટલે તે મહામાયામાં ગર્ભ ધારણ થયો. તસ્યાહ પ્રધાન પુરુષ કોટ્યો જગનીરે મુને યુજ્યસ્તે સમ પ્રધાનેસ્તે પુરુષાચ્યા પ્રભો હો. હે મુને, તેવી મહામાયા થકી કોટી પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા. એ મહામાયામાંથી કરોડો કરોડો જોડલા ઉભા થયા. આપણે ઓલી કેસેટ બતાવો છો, કઈ ભજ ભગવંતમમાં બતાવ્યું છે. કરોડો પ્રધાન પુરુષો, પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ, પ્રધાન પુરુષ એટલે સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ, એવા કરોડો જોડલાઓ મહામાયામાં થયા. અને ભગવાનની ઈચ્છાથી પ્રધાનો સાથે જુદા જુદા આ બધા પુરુષો જોડાઈ ગયા. એક એક સ્ત્રી સાથે એક એક પુરુષ જોડાણા, એટલે પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષ થઈ ગયું. જોડાઈ ગયેલા તે પુરુષોએ પ્રધાનોમાં એટલે તે સ્ત્રીઓમાં ગર્ભો ધારણ કર્યા. જેમાં ગર્ભાધાન થયું છે એવા પ્રધાનો થકી એટલે સ્ત્રીઓ થકી અસંખ્ય બ્રહ્માંડો થયા. એટલે એક એક પ્રધાન રૂપ સ્ત્રી થકી તે પુરુષ દ્વારા એક એક બ્રહ્માંડ ઉત્પન્ન થયું. તે થયેલા અગણિત બ્રહ્માંડો પૈકી એક જ બ્રહ્માંડનું સ્વરૂપ વિભાગથી વિવેચન કરીને હું હવે કહું છું. કરોડો બ્રહ્માંડ થયા, એમાંથી એક જ બ્રહ્માંડની હું અહીં તમને વિવેકથી વાત કરું છું. મોટું તપેલું હોય એમાં કરોડો ચોખા હોય, એમાંથી એક ચોખાને દબાવીને જેમ જોઈ લઈએ છીએ, એમ એક બ્રહ્માંડનું વિવેચન કરીને જોઈ લઈએ કે અનંત કોટી બ્રહ્માંડ આવા છે. રાઈટ? બહુ જાજુ છે, કાંઈ અક્કલ કામ કરે એવું નહીં. આ લોકોએ જોયું છે તે બોલે છે, બીજાને તો ખબર જ નથી. બોલો, આ આકાશ કેટલો છે એનું માપ હજી વૈજ્ઞાનિકોથી નીકળ્યું નથી. હવે આ તો એક બ્રહ્માંડની વાત કરો, આવા તો કરોડો બ્રહ્માંડ છે. બોલો ક્યાં માપવા જાઉં? પ્રથમ પ્રકાશ બહુલ પ્રધાનપતિ પુરુષે પ્રધાન માયામાં વીર્ય ધારણ કરવાથી તેના થકી હિરણ્યમય મહત્તત્વ ઉત્પન્ન થયું. આમ કહે છે, જેમાં બહુ પ્રકાશ છે એવા પ્રધાનના પતિ પુરુષે પ્રધાન નામની માયામાં સ્ત્રીમાં વીર્ય ધારણ કરવાથી તે સ્ત્રી થકી હિરણ્યમય મહત્તત્વ ઉત્પન્ન થયું. મહત્તત્વની ઉત્પત્તિ બતાવે છે. તે મહત્તત્વ થકી અહંકાર ઉત્પન્ન થયો અને અહંકાર થકી સત્વાદી ત્રણેય ગુણો ઉત્પન્ન થયા. હવે કહે છે, તેના મધ્ય તામસ અહંકારમાંથી પંચ તન માત્રાઓ જન્મ પામે છે અને તે દ્વારા પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે. પંચ તન માત્રા એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એમાંથી પંચ મહાભૂત ઉત્પન્ન થયા એટલે કે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ આવી રીતે ઉત્પન્ન થયું. તેના કાર્યોમાં કારણનો અન્વય હોવાથી તેની સાથે ઉત્પત્તિના પ્રકારમાં આવો વિવેક જાણવો. તેના કાર્યમાં કારણનો અન્વય હોવાને કારણે પ્રકાર આવો સમજવો. હવે સમજાવે છે. પ્રથમ તામસા અહંકાર થકી શબ્દ તન્માત્રા થઈ, સૌ પ્રથમ તામસ નામના અહંકારમાંથી શબ્દ ઉત્પન્ન થયો, તે શબ્દમાંથી આકાશ ઉત્પન્ન થયો અને શબ્દ જેનો ગુણ છે એવા આકાશ થકી સ્પર્શ તન્માત્રા ઉત્પન્ન થઈ અને તે સ્પર્શ દ્વારા વાયુ ઉત્પન્ન થયો અને શબ્દ સ્પર્શ બંને જેનો ગુણ છે એવા વાયુ થકી રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ અને તે દ્વારા એટલે કે રૂપ દ્વારા તેજ ઉત્પન્ન થયું અને જેના શબ્દ સ્પર્શ રૂપ ગુણો છે તન્માત્રા છે એવા તેજ થકી રસ તન્માત્રા ઉત્પન્ન થઈ, તે દ્વારા જળ ઉત્પન્ન થયું, જેના શબ્દ સ્પર્શ રૂપ રસ ગુણો છે એવા જળ થકી ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ અને તે દ્વારા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વાળી પૃથ્વી ઉત્પન્ન થઈ. આવો ક્રમ જાણવો. કેમ જે સૌ પ્રથમ શબ્દ ઉત્પન્ન થયો તામસ અહંકારમાંથી, પછી શબ્દમાંથી આકાશ ઉત્પન્ન થયો એટલે શબ્દ આકાશમાં આવ્યો. જે જે ઉત્પન્ન થાય સમજ્યા, એ પાછા એમાં પ્રવેશતા જાય. એનું કાર્ય ઓલું એનું કારણ, એનું કાર્ય અને પહેલું એનું કારણ, આવી રીતે હોય છે. આટલું બતાવ્યું. હવે રાજસ અહંકાર થકી શ્રોત્ર એટલે કાન, ત્વક એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીભ, ઘ્રાણ એટલે નાક, આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. જેના દ્વારા જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. કાનથી શબ્દ સંભળાય એટલે કે શબ્દનું જ્ઞાન થાય છે, ચામડીથી ટાઢુઓનું સ્પર્શનું જ્ઞાન થાય છે, આંખોથી સારું મોળું રૂપનું જ્ઞાન થાય છે, જીભથી ખાટું ખારું સ્વાદનું જ્ઞાન થાય છે અને નાકથી સારી ગંધ કે ખરાબ ગંધનું જ્ઞાન થાય છે, માટે એને કહેવાય જ્ઞાન ઇન્દ્રિયો. અને વાક પાણી પાદ પાઈ ઉપસ્થા કર્મ ઇન્દ્રિયો છે. વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયું એટલે ગુદા મળદ્વાર, ઉપસ્થ એટલે શિષ્ણ મૂત્રદ્વાર. આ કર્મ ઇન્દ્રિયો ગણાય છે. કેમ જે આનાથી કર્મ થાય છે, બીજું કાંઈ થતું નથી. જીભથી ખાલી બોલાય, હાથથી લેવું દેવું થાય, પગથી હલાય અને ગુદાથી મળત્યાગ થાય, ઉપસ્થથી મૂત્ર ત્યાગ થાય, એટલા માટે એને કર્મ કરતી ઇન્દ્રિયો હોવાથી કર્મ ઇન્દ્રિયો કહેવામાં આવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મ ઇન્દ્રિયો મળીને દસ ઇન્દ્રિયો થઈ. આ રાજસ અહંકારમાંથી થયું તથા રાજસ અહંકારમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ અને મહાપ્રાણ ઉત્પન્ન થયો. આ બધું ઉત્પન્ન થયું. હવે કે છે, સાત્વિક અહંકાર થકી શું શું ઉત્પન્ન થયું તો બતાવે છે. સાત્વિક અહંકાર થકી સર્વ ઇન્દ્રિયોના દેવતાઓ ઉત્પન્ન થયા તથા મન ઉત્પન્ન થયું. આ મહદાદી દેવો સામાન્યપણે તત્વ સંજ્ઞાથી કયા છે? આ બધા દેવો છે પણ એને સામાન્યપણે બધાને તત્વ સંજ્ઞાથી કયા. પૃથ્વી પણ દેવી છે, વાયુ પણ દેવ છે, પણ આ બધાને તત્વ કયા? વાયુ તત્વ, પૃથ્વી તત્વ. હવે એમ કે છે કે આ 24 તત્વોએ વાસુદેવે પ્રેરણા કરવાથી પોતપોતાના અંશોએ કરીને ચરાચરના આશ્રયભૂત વિરાટ સંજ્ઞિત વૈરાજ શરીર ઉત્પન્ન કર્યું. આ 24 તત્વોએ ભગવાન વાસુદેવની પ્રેરણાથી પોતાના થોડા થોડા ભાગથી, બાકી તો બધા જુદા હવ હવના રૂપે રહ્યા, જરીક જરીક અંશ નાખીને ચરાચરના આશ્રયભૂત વિરાટ જેનું નામ છે એવું જબરજસ્ત આ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું, વિરાટ શરીર ઉત્પન્ન કર્યું. હવે કે છે વિરાટ શરીરના અભિમાની વૈરાજ પુરુષે, હવે વિરાટ ઉત્પન્ન થયો એમાં એક આત્મા આવ્યો એનું નામ વૈરાજ પુરુષ, એનું શરીર વિરાટ. હવે એ આ આખું શરીર પામીને ઇન્દ્રિયો મન બુદ્ધિ પોતે એમાં હતા તોય કશું જ કરવાનું સમર્થ ન થયા, હજી ભગવાન પોતે એમાં પ્રવેશ કર્યા ત્યારે પોતાની ક્રિયા કરવા સમર્થ થયા. આનો અર્થ એ થાય કે ભગવાન સિવાય કોઈથી કાંઈ થાય નહીં, મટકું મરાય નહીં. એ વૈરાજ પુરુષે પોતે સર્જેલા આપ, એટલે કે આપ શબ્દ વાચ્યો જળમાં, વૈરાજ પુરુષે પોતામાંથી જળ ઉત્પન્ન કર્યું અને એ જળમાં પોતે સૂતા, જળમાં શયન કર્યું. તે કારણથી તેમને વેદાદિ શાસ્ત્રો નારાયણ નામથી કહે છે. આ અર્થમાં આપો નારાયતિ પ્રોક્તા આપો વૈ નર સુનવઃ અયનમ તસ્ય તાહા પૂર્વમ તેન નારાયણ સ્મૃતઃ ઇતિ સ્મૃતિ. આમ સ્મૃતિ છે કે આપ એવું જે જળ, તે જળની અંદર જેને શયન કર્યું છે, સમજાય, એ જળને નાર કે છે, નારમાં અયન જેનું છે એને નારાયણ કહેવાય, એવું નામ વૈરાટ નારાયણનું પડ્યું, સમજાણું. તે વૈરાજ પુરુષના નાભી કમળ થકી રજ પ્રધાન બ્રહ્મા ઉત્પન્ન થયા. એ વૈરાટ નારાયણની નાભીમાંથી એક કમળ થયું, એ કમળમાં બ્રહ્મા ઉત્પન્ન થયા. તદનંતર તેમના હૃદય કમળ થકી સત્વ પ્રધાન વિષ્ણુ ઉત્પન્ન થયા. પછી એ બ્રહ્માના હૃદય કમળમાંથી ભગવાન વિષ્ણુ ઉત્પન્ન થયા અને એમના લલાટ થકી તમ પ્રધાન મહાદેવ ઉત્પન્ન થયા. એમના લલાટમાંથી તમ પ્રધાન મહાદેવ ઉત્પન્ન થયા. તે આમ કહેલ નાભી આદિ સ્થાનો થકી જ, આ જે કયા ને એ જ સ્થાનો થકી ત્રણ શક્તિઓ ઉત્પન્ન થઈ, તેમાં તમોગુણ પ્રધાન દુર્ગા દેવી ઉત્પન્ન થયા તથા રજોગુણ પ્રધાન સાવિત્રી દેવી ઉત્પન્ન થયા તથા સત્વગુણ પ્રધાન શ્રી લક્ષ્મી દેવી ઉત્પન્ન થઈ. આ ત્રણેય શક્તિઓ વસ્ત્ર અલંકારથી સુશોભિત થઈ રહી. તે આ શક્તિઓ વૈરાજ પુરુષની આજ્ઞાથી બ્રહ્માદિ ત્રણેય દેવોને પામી, કહેતા તેમાં દુર્ગા રુદ્રને પામી, સાવિત્રી બ્રહ્માને પામી અને લક્ષ્મી વિષ્ણુ ભગવાનને પામી. આ ત્રણ જોડલા થયા, ટોટલી કામ એણે સંભાળ્યું. પછી હવે બધું કામ કરે. હે મને, વળી દુર્ગાના અંશથી ચંડિકા આદિ હજારો શક્તિઓ ઉત્પન્ન થઈ, હજારો શક્તિઓ. સાવિત્રીના અંશથી ત્રયી પ્રમુખ એટલે ત્રયી વગેરે હજારો શક્તિઓ ઉત્પન્ન થઈ, સાવિત્રીના અંશથી, બ્રહ્માની પત્નીના અંશથી, અને લક્ષ્મીના અંશથી દુસ્સાહા વગેરે હજારો શક્તિઓ ઉત્પન્ન થઈ, અને પાર્વતીના અંશથી ચંડિકા વગેરે હજારો શક્તિઓ ઉત્પન્ન થઈ. આ રીતે પોતાના પતિને પામેલી તે ત્રણ દુર્ગા દીક શક્તિઓ થકી એના અંશથી અનેક શક્તિઓ ઉત્પન્ન થઈ. એટલે આ રીતે આ ઉત્પત્તિ કઈ. એકવાર ફરી વાર તમને આખો ક્રમ બોલી જાઉં છું. સર્વે પ્રથમ આત્યંતિક પ્રલયમાં એકમાત્ર ભગવાન પોતાના ધામમાં મુક્તથી વિટાઈને બેઠા હતા, પુરુષોત્તમ નારાયણ, ત્યાર બીજું કશું જ નહોતું. હવે એ ભગવાન અક્ષર બ્રહ્મ રૂપે થયા અને એના તેજમાં જે કાળે સહિત માયા લીન હતી એમને પ્રગટ કર્યા. કાળ પ્રગટ થયો, માયા પ્રગટ થઈ. હવે એ કાળ સહિત મહામાયા પ્રગટ થયા એટલે કાળ એક ભગવાનની શક્તિ છે અને અક્ષર પુરુષમાંથી એક મહાપુરુષ જેને આપણે કહીએ છીએ તે દ્વારા ભગવાને માયાને કાર્યોન્મુખ કરી, એટલે પુરુષ દ્વારા કરીને માયાને ઈક્ષણાત્મક દ્રષ્ટિએ જોઈને ગર્ભધારણ કરાવ્યો. હવે એમાંથી પ્રધાન પુરુષની કોટીઓ ઉત્પન્ન થઈ, તે પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું, મહત્તત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર, સાત્વિક અહંકાર, રાજસા અહંકાર અને તામસા અહંકાર ઉત્પન્ન થયો. હવે સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થયા, રાજસ અહંકારમાંથી બુદ્ધિ પ્રાણ અને 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, તામસ અહંકારમાંથી પંચ તન્માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને પંચભૂત પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ઉત્પન્ન થયા. આ બધા 24 તત્વો એ થઈ પોતાના અંશ અંશ ભાગથી આ બ્રહ્માંડની રચના કરી વૈરાટની. બરાબર છે. હવે વૈરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્મા અને સાવિત્રી ઉત્પન્ન થયા, હૃદયમાંથી વિષ્ણુ અને લક્ષ્મી ઉત્પન્ન થયા, લલાટમાંથી શંકર અને દુર્ગા ઉત્પન્ન થયા. હવે કહે છે કે વૈરાજની આજ્ઞાથી આ ત્રણેય પતિ પત્ની પતિ પત્ની પતિ પત્ની રૂપે જોડાઈ ગયા છે. હવે ત્રય વગેરે શક્તિઓ સાવિત્રીમાંથી ઉત્પન્ન થઈ, દુસ્સાહ વગેરે શક્તિઓ લક્ષ્મીમાંથી ઉત્પન્ન થઈ અને દુર્ગામાંથી ચંડિકા વગેરે શક્તિઓ ઉત્પન્ન થઈ, આ રીતે સમસ્ત જગતની રચના થઈ. આમાં બધું જગત થયું. હવે એને આગળ આપણે સમજીએ. હે મુને, તેમાં પ્રથમ એકારણવ જળમાં વૈરાજની નાભી થકી જે બ્રહ્મા ઉત્પન્ન થયા, તેણે તે વૈરાજની નાભી કમળમાં રહીને ચોમેર જોયું. બ્રહ્મા ઉત્પન્ન થયા નાથી ફરીને વાત કરે છે કે બ્રહ્મા કમળમાં ઉત્પન્ન થયા અને આમ ચારેય કોર જોયું, એકલું પાણી દેખાય, નર્યું પાણી. કેમ છે, વૈરાટ નારાયણ તો જળમાં હુતાશ અને કમળ છે ને જળ હોહરવું થાય ને આમ બહાર એવું પાણી બહાર અને આમ ખીલ્યું, એમાં બ્રહ્મા થયા. હવે બ્રહ્મા આમ જોવે તો કમળ દેખાય અને ચારે કોર પાણી દેખાય, બીજું કાંઈ દેખાય નહીં બ્રહ્માને. એટલું જ નહીં પણ લોક સૃષ્ટિમાં ઉપયોગી જ્ઞાનને નહીં પામેલા બ્રહ્મા પોતાને પણ જાણી શક્યા નહીં. બ્રહ્માને એમ થયું કે આ કમળ શું હશે, આ પાણી શું હશે, હું કોણ છું, પોતાની એ ખબર ન પડી. એટલે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું એમ વિચાર કરતા પ્રથમ કમળના આધારને જોવાની ઈચ્છા કરી કે આ કમળ ક્યાંથી થયું છે, કે ચાલો તપાસ કરીએ, એમ એને વિચાર થયો. નાલમ પ્રવિશ્યા અધો યાતુ તન મૂલમ ચ વિચનવત. પછી તો બ્રહ્માએ ઈચ્છા કર્યા પછી નાળ જે કમળના દાંડાનો અંત પ્રદેશ, કમળનો દાંડો હોય ને એની અંદરનું પોલાણ, તે બ્રહ્મા કમળમાંથી ઓલી પોલાણમાં ઉચર્યા, તે નીચે 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 હાલ્યા જાયશ એમના, અને કમળના મૂળને ગોતતા 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 બ્રહ્મા દેવોના 100 વર્ષ સુધી હાલ્યા, તો પણ બ્રહ્માના કમળના નાળનો પાર તે ન જ પામ્યા, 100 વર્ષ સુધી હાલ્યા ગયા. બોલો, પછી વિચાર કર્યો કે આ તો કેટલો આ દાંડો ઊંડો છે, આ ભૂંગળું કાંઈ એમાં સમજાય એવું નહીં કે છે. આ પ્રકારે પ્રયત્ન કરવાથી થાકી ગયેલા બ્રહ્મા ફરી નીચેથી કમળ ઉપર પાછા હોવર આવેલા, બારે આવ્યા કમળે, અને આવીને પછી કમળમાં ઉદાસ મુખે બેઠા, સાવ થાકી ગયા, સમજ્યા. પછી વિચાર કરવા માંડ્યા, હવે આમાં ક્યાં જવું, કોને કહેવું ને શું કરવું. ને એ જ વખતે અદ્રશ્ય મૂર્તિ એવા ભગવાને આકાશવાણી કરી, તપ તપેતી તમ ઊંચે, તપ તપેતી તમ. ભગવાન બે શબ્દ બોલ્યા, તપ તપ. એટલે બ્રહ્મા વિચારે પડ્યા, આ તપ તપ શું વળી. પછી ભગવાનને તો પાછું આવડે ને સમજાવતા, એટલે બ્રહ્મા સમજી ગયા કે તપ કરવાનું કેશ, એટલે અહીંયા તપની ઉત્પત્તિ થઈ, ત્યાંથી આ ઉપવાસ ને તપ ને વ્રત બધું શરૂ થયું. તપ બહુ આગળથી ઉત્પન્ન થયેલું છે અને ઠેઠ છેલ્લે સુધી રહે. તપ અને જપ ચાલુ રાખવા એમ કહું છું. તપ તપ આવું બે અક્ષર વાળું બે વાર કહેલું વચન સાંભળીને બ્રહ્માએ તેનું મુખ જોવાની ઈચ્છાથી સમગ્ર દિશાઓમાં જોઈ, પણ તે વચનના વક્તા કહેતા ઉપદેશદાને નહીં જોઈને ગુરુએ જ પ્રજા સૃષ્ટિમાં તપ જ મુખ્ય પ્રધાન છે એમ ઉપદેશ મને કર્યો કે શું, એમ માનીને દિવ્ય એટલે કે દેવતાના 1000 વર્ષો વીત્યા ત્યાં સુધી તપ કર્યું. આમ ચારે કર જોયું આ ક્યાં મુખમાંથી શબ્દ નીકળ્યા, પણ કોઈ મુખ ભલાણું નહીં, કોઈ દેખાણું નહીં આ કોણે કહ્યું. પછી સમજ્યા કોઈ ગુરુએ જ મને આ ઉપદેશ આપ્યો તપ કરવાનો, એમ સમજીને તપમાં બેસી ગયા. તે દેવતાના 1000 વર્ષ સુધી બ્રહ્માએ તપ કર્યું અને તે પછી કમળની ઉપર ઉગ્ર તપને કરતા અને તપથી જ જેમનું મન શુદ્ધ થયું છે એવા અધિકારી થયેલા બ્રહ્માને અચ્યુત ભગવાન વાસુદેવે સમાધિમાં વૈકુંઠ ધામ બતાવ્યું. તપથી શુદ્ધ થઈ ગયા, અધિકારી બની ગયા, એટલે બ્રહ્માને થઈ સમાધિ, ગયા બ્રહ્મા વૈકુંઠ ધામમાં. એ વૈકુંઠ ધામ કેવું છે તો જે ધામમાં પ્રધાન શબ્દ વાચ્ય માયા રજ આદિ ત્રણેય ગુણો નથી. પ્રધાનના જે ત્રણ ગુણો માયાના એટલે કે માયા નથી, તેમજ જેમાં અલ્પ પણ કાળ માયાનો ભય નથી, એક જરાય કાળ માયાનો ભય નથી, એવું વૈકુંઠ ધામ નિર્ગુણ અને નિર્ભય છે એ બ્રહ્માએ જોયું. એક સાથે ઉદય પામેલા 10,000 સૂર્યના જેવા અતિશય પ્રકાશમાન તે તેજોમય વૈકુંઠ ધામમાં વૈકુંઠનાથ વાસુદેવ ભગવાનના દર્શન થયા બ્રહ્માને. કેવાય ભગવાન તો મનોહર દિવ્ય શ્યામ સુંદર મૂર્તિ જેમની છે એવા, ચતુર્ભુજ વાળા, ચાર હાથમાં શંખ ચક્ર ગદા ને પદ્મન ધારી રહેલા, દિવ્ય પિતાંબરને ધારી રહેલા, મહારત્ન જડિત મુંગટ આદિ દિવ્ય આભૂષણો ધારી રહેલા, દિવ્ય વૈભવે સંપન્ન બે હાથ જોડી રહેલા ચતુર્ભુજ નંદ ગરુડાદિ પાર્ષદોએ તથા 8 સિદ્ધિઓએ તથા 6 ભગ શબ્દ વાચ્ય ઐશ્વર્યોએ સદાય સેવેલા અને દિવ્ય સિંહાસનમાં લક્ષ્મીજી સાથે બિરાજમાન છે આવા સર્વેશ્વર શ્રી વાસુદેવના દર્શન બ્રહ્માએ કર્યા. મનમાં બહુ રાજી થઈ ગયા બ્રહ્મા. ભગવાનને પ્રણામ કરીને બે હાથ જોડીને એમની પાસે બ્રહ્મા ઉભા રહ્યા. હાથ જોડીને ઉભેલા બ્રહ્મા પ્રત્યે ભગવાન બોલ્યા કે બ્રહ્મન, હું તમારી તીવ્ર તપશ્ચર્યાથી બહુ પ્રસન્ન થયો છું. તમે મને અત્યંત વાલા છો તો મારા થકી તમે ઈપ્સિત વરદાન માગો, જે તમને વાલું હોય માગી લો. આ રીતે ભગવાને વર માટે પ્રેરણા કરી ત્યારે બ્રહ્માએ આ તપમાં પ્રેરણા કરનારા મહાપ્રભુ વાસુદેવ ભગવાન છે, મને તપ તપ કીધું ને એ જ આજ છે, એમણે જ મને તપ કરવાનો આદેશ આપેલો, એમ જાણીને હું વિશ્વશ્રેષ્ઠા બ્રહ્મા છું એમ પણ જાણ્યું. તપનો આદેશ કરનાર આ છે, હું કોણ છું એવો સવાલ હતો, એનું સમાધાન મળી ગયું કે હું સમગ્ર સૃષ્ટિનો રચયિતા સ્વયં બ્રહ્મા છું. અને પછી વરદાન માગે છે એની રૂચિ પ્રમાણે. કેવો વર માગે છે? તો હે પ્રભુ, તમને નમસ્કાર છે, મને પ્રજાઓની સૃષ્ટિ કરવામાં ઉપયોગી શક્તિ આપો કે છે, અને સૃષ્ટિ કરવા છતાં પણ તેમાં મને જે રીતે બંધન ન થાય તેવી કૃપા કરો. આ પ્રકારે બે વર માગ્યા, હું સમગ્ર સંસારની રચના કરું અને એમાં પાછો બંધાઈ ન જાઓ, આવા બે વરદાન માગ્યા. વરદાન માગ્યા પછી વરદાતા ભગવાન પ્રત્યે બ્રહ્મા બોલ્યા. ના, વરો માગ્યા પછી વરદાતા ભગવાન બ્રહ્મા પ્રત્યે બોલ્યા. એટલે ભગવાને બ્રહ્માને કહ્યું, શું કહ્યું? તો હે બ્રહ્મન, તમારો મનોરથ સઘળો સફળ થશે. ભગવાન કે તમે જે માગ્યું એ બધું થશે. વૈરાજ પુરુષ રૂપ હું તે મારી સાથે સમાધિએ કરીને આત્માના એકપણાની ભાવના કરીને, એટલે કે મારી સાથે આત્માને જોડી દઈને વિવિધ પ્રજાઓને સર્જો. વૈરાટ રૂપ એવો જે હું તે વૈરાજ રૂપ સાથે તમે તમારા આત્માની સમાધિ કરી ચિત્ત જોડી અને તમે સૃષ્ટિ રચો. પ્રજાઓની સૃષ્ટિ માટે આરંભેલા કર્મો મધ્યે જો કોઈ કાર્ય તમારાથી સિદ્ધ ન થઈ શકે એમ તમને જણાય તો વાંછિત વરદાતા એવો જે હું તે મારું તમારે તત્કાળ સ્મરણ કરવું. સ્મરણ માત્રથી તમારા કાર્યને હું સિદ્ધ કરી આપીશ તો તમારે તેની કશી ચિંતા કરવી નહીં. સૃષ્ટિ કરો, મુજ અવતાર મને યાદ કરજો, ધડાકામ કામ કરી દઈશ કે હે મુને. આ રીતે વિષ્ણુ ભગવાન બ્રહ્માને વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી બ્રહ્માએ પણ વૈરાજની સાથે ચિત્તની એકાગ્રતા સાધી, સમાધિ લગાવી, એટલે વૈરાજાત્મક પોતાનામાં પૂર્વકલ્પમાં લીન થઈ રહેલા સર્વે લોકો જોયા. એટલે બ્રહ્માએ પૂર્વકલ્પમાં વિરાટ શરીર રૂપે ગુણકર્માનુસારે લીન થયેલા ક્ષેત્રજ્ઞોને જોયા, દેહોત્પત્તિ પ્રકાર જોયો અને તેઓ માટે અધિકારને અનુસારે જે સ્થાનાદિ નિર્માણ પ્રકાર હોય તે પણ સમાધિમાં બ્રહ્માએ બધું જોયું આદિકાળનું. સર્વજ્ઞ બ્રહ્માએ જગત સૃષ્ટિનું સામર્થ્ય ભગવાન થકી પામીને વિચિત્ર સૃષ્ટિ રચવાનો મનમાં સંકલ્પ કર્યો. અદ્ભુત સૃષ્ટિ રચવી છે. આરંભ કાળમાં જ બ્રહ્મ સદૃશ તેજોમય મૂર્તિ જેની છે અને સર્વના આદિ ભાગમાં થયેલ હોવાથી આદિત્ય સંજ્ઞા જેની છે એવા સૂર્ય વાસુદેવની ઈચ્છાથી પ્રગટ થયા. સૌ પ્રથમ સૂર્યની ઉત્પત્તિ થઈ, આદિ ઉત્પન્ન થયા એટલે આદિત્ય નામ પડ્યું. હવે સૃષ્ટિ શરૂ થઈ. પ્રથમ પ્રગટ થયેલા સૂર્યને બ્રહ્માએ આકાશના મધ્ય ભાગમાં સ્થાપન કર્યા. તે પછી તપથી તથા ભક્તિથી અતિશુદ્ધ થયેલા મનથી નિવૃત્તિ પરાયણ નૈષ્ટિક ચાર આદ્ય મુનિ એટલે સનકાદિકોને બ્રહ્માએ સર્જ્યા. હવે ચાર સનકાદિક સર્જ્યા, જેમના સનક, સનંદ, સનાતન, સનતકુમાર એવા નામો છે. સર્જેલા સનકાદિકો પ્રત્યે વિશ્વશ્રેષ્ઠા બ્રહ્મા કહે, હે પુત્રો, તમો પ્રજાઓને સર્જો એમ કહ્યું. પ્રજા સૃષ્ટિ માટે પ્રેરણા કરેલા સનકાદિકોએ તો પોતાના પિતાનું આ વાક્ય માન્યું નહીં, કેમ જે પોતે નૈષ્ટિક બ્રહ્મચારી હતા અને ભગવાન વાસુદેવ પરાયણ હતા, એને આ સૃષ્ટિની ઝંઝટમાં પડવું નહોતું. એટલે કાંઈ વાત માની નહીં એના બાપાની. આ બાપાનું નહીં માનવાનું અહીંથી શરૂ થયું. સાચું ખોટું તો પછી, પણ આ વાત એને માન્યું નહીં. ત્યારે પોતાનું વચન તેમણે ગ્રહણ કર્યું નહીં ત્યારે તેમની ઉપર બ્રહ્મા બહુ કોપાયમાન થયા. આ ક્રોધ ઉત્પન્ન થયો, ગરમ થઈ ગયા એકદમ. કોપાયમાન થયેલા બ્રહ્માના ભાલ થકી તમોગુણ પ્રધાન રુદ્રદેવ ઉત્પન્ન થયા. બહુ ગરમ થયા એટલે ફરફોલો થઈ ગયો અહીંયા, અને ફરફોલો ફૂટ્યો એમાંથી રુદ્રદેવ નીકળ્યા. તારે ફરી વાર નીકળ્યા, એકવાર તો નીકળ્યા, આ અંશ રૂપે નીકળ્યા. તે પછી બ્રહ્માએ મનથી ક્રોધને નિયમન કર્યો. પાછો તબલું ચડાવેલું ન રખાય, ફાટી જાય. પાછો ક્રોધ શાંત પાડ્યો અને પોતાના અંગ થકી મરીચ્યાદિક 10 પ્રજાપતિઓ સર્જ્યા. એ દહેયના નામ છે, મરીચી, અત્રી, પુલ, પુલસ્ય, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, કરદમ, દક્ષ અને અંગિરસ. ત્યાર પછી બ્રહ્માએ પોતાના હૃદય થકી ધર્મ અને પૃષ્ઠભાગ થકી અધર્મ, મન થકી કામ, મુખ થકી વાણી સરસ્વતી અને ભ્રકુટી થકી ક્રોધ સર્જ્યો. ત્યાર પછી વળી બ્રહ્માએ પોતાના 4 મુખો થકી શૌચ, તપ, દયા અને સત્ય આ નામના 4 ધર્મપાદો સર્જ્યા. આને ધર્મના પગ કહેવાય છે, એ સર્જ્યા. વળી બ્રહ્માએ પૂર્વ મુખ થકી ઋગ્વેદ સર્જ્યો, દક્ષિણ મુખ થકી યજુર્વેદ ઉત્પન્ન કર્યો, પશ્ચિમ મુખ થકી સામવેદ, બ્રહ્માને 4 મુખ છે ને એટલે, અને ઉત્તર મુખ થકી અથર્વવેદ સર્જ્યો. અને એક 5મું મોટું છે બ્રહ્માને, એમાંથી ગાયું નકરી નીકળી, તે આજે દુનિયામાં બધે પ્રવૃત્તિ છે. હા, આપણને એમ થાય કે આ વેદો જ કેમ બધા બોલતા નથી, આ ગાયો કેમ બોલે છે, એ ક્યાંથી થઈ, એ ત્યાંથી જ થઈશ. વળી બ્રહ્માએ પોતાના 4 મુખ થકી ભારતાદી ઇતિહાસો, બ્રહ્માદી પુરાણો, જુદા જુદા પ્રકારના યજ્ઞો, બ્રાહ્મણ જાતિનો ગુણ, અષ્ટ વસુઓ, 12 આદિત્યો, 49 વાયુઓ, વિશ્વ દેવતાઓ અને સાધ્ય દેવતાઓ આ સર્વને સર્જ્યા. વળી પોતાના બાહુ થકી ક્ષત્રિય જાતિગણ, સાથળ થકી વૈશ્ય જાતિગણ અને પાદ થકી શુદ્ર જાતિગણ સર્જ્યો, તથા આ સર્વેની જીવિકા વૃત્તિઓ પણ પૃથક પૃથક નિર્માણ કરી. વળી બ્રહ્માએ હૃદય થકી બ્રહ્મચર્ય, જગનસ્થળ એટલે કટિભાગ થકી ગ્રહસ્થ્ય અને વૃક્ષસ્થળથી વાનપ્રસ્થ અને મસ્તક થકી સંન્યાસ એમ 4 આશ્રમો સર્જ્યા. વળી બ્રહ્માએ વૃક્ષસ્થળ થકી પિતૃઓ, જગનસ્થળ થકી અસુરો, ગુદા થકી મૃત્યુ અને નિવૃત્તિ નામનો દેવ વિશેષ તથા નરકો સર્જ્યા. વળી નારાયણમાં મન જેમણે જોડી દીધું છે એવા બ્રહ્માએ પોતાના અંગો થકી જ સર્વે ગંધર્વો, ચારણો, સિદ્ધો, સર્પો, યક્ષો, રાક્ષસો, પર્વતો, મેઘો, વીજળીઓ, સમુદ્રો, નદીઓ, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ, સ્થાવર, જંગમ સર્વે ઉત્પન્ન કર્યો. આપણે થયા બ્રહ્માએ પોતે આ સર્જેલી બહુ પ્રકારની પણ સૃષ્ટિ જોઈ, પણ એટલાથી બ્રહ્માંડનું પૂરણ નહીં થતા, બ્રહ્માંડ ખાલી બહુ રહ્યું, પૂરણ નહીં થતા મનમાં જ્યારે અસંતોષ આવ્યો ત્યારે ભગવાનનું ધ્યાન કર્યું બ્રહ્માએ, કે જે આમ જોઈએ એટલું બધું થયું નહીં, વસ્તી વધારો. એટલે ધ્યાન કર્યું. ધ્યાન કરીને તપ વિદ્યા અને સમાધિ સાથે ઋષિઓ તથા સ્વયંભૂ મનુ આદિક મનુઓ તથા મનુષ્ય ઉત્પન્ન કર્યા. લ્યો નંબર લાગ્યો, હવે બ્રહ્માંડ ભરાઈ જાહે. આવી સારી સૃષ્ટિ સર્જવાથી મનમાં પ્રસન્ન થયેલા બ્રહ્માએ અવરાજી થઈ ગયા. સર્વ કોઈને રહેવા માટે યથોચિત સ્વર્ગલોક બનાવ્યું, પછી ભોરલોક બનાવ્યું, પછી ભૂરલોક સર્જ્યો. વળી બ્રહ્માએ જનોનું જેવું પૂર્વ કર્મ હતું તેને અનુસારે તેમને તેવા સ્થાનમાં સંસ્થાપીને તેમની જુદી જુદી આજીવિકા વૃત્તિ પણ કરી આપી. તે વૃત્તિઓને કહે છે, બ્રહ્માએ દેવતાઓ માટે અમૃત, બોલો એને અમૃત પીવાનું, મનુષ્ય અને ઋષિઓ માટે અન્ન ઔષધિઓ, યક્ષ, રાક્ષસ, અસુર, વ્યાઘ્ર, સર્પ આદિક માટે સુરામાંસ અને મૃગાદિક માટે તૃણાદિક ઘાસ વગેરેની વૃત્તિ સર્જી આપી. સર્વ દેવતાઓ માટે તો સ્વાહા શબ્દથી અપાતા અન્નાદિરૂપ હવ્યવૃત્તિ કરી આપી. તેમજ 4 પ્રકારના મૂર્ત અને 3 પ્રકારના અમૂર્ત એવા પિતૃઓ માટે, એમાં 4 પ્રકારના મૂર્ત પિતૃઓ છે અને 3 પ્રકારના અમૂર્ત પિતૃઓ છે ત્યાં ઉપર, સ્વધા શબ્દથી અર્પણ થતા અન્નાદિરૂપ જીવિકા વૃત્તિ કરી આપી. આપણે અહીંયા એને માટે આમ તર્પણ કરો ને એટલે એને મળે, એને માટે શ્રદ્ધા બોલવાનું, બોલે દેવતાઓને માટે સ્વાહા બોલવાના, નોકું નોકું બોલવાનું, આને આપેલું ઓલે વ્યું જાય, ખોટો ફોન નંબર લાગી જાય તો કાંઈ નું કાંઈ થઈ જાય. દુર્ગા થકી ઉત્પન્ન થયેલી ચંડિકા આદિ શક્તિઓ માટે તેમની ઉપાસનામાં તત્પર એવા દૈત રાક્ષસ પિશાચ આદિ કે જે મધ્ય માંસાદી અપાય તે રૂપ વૃત્તિ કરી આપી, બોલો એમ નહીં દેવીઓને, આ રાક્ષસો જે આપે ને મધ્ય માંસ એ દેવીઓ ખાય, આ એનું એમ ગોઠવી દીધું. તથા સાવિત્રી થકી ઉત્પન્ન થયેલી ત્રય પ્રમુખ શક્તિઓ માટે તો તેમના ઉપાસક ઋષિ આદિ કોઈ યજ્ઞમાં અર્પણ કરાતું જે નમારાદિ એટલે હામો ઋષિધાન્ય ડાંગર આદિ ગણ તે ઔષધિઓ તે રૂપ વૃત્તિ કરી આપી, કારણ કે એ બધી રજોગણી દેવીઓને એવું કરી આપ્યું. તથા લક્ષ્મી થકી જે દેવીઓ બધી દુસ્સાહ વગેરે ઉત્પન્ન થઈને એને માટે એમના ઉપાસક એવા દેવો અદેવો મનુષ્ય યજ્ઞાદિકમાં અર્પણ કરાતું જે દૂધપાક ઘી હાકર આદિ તે રૂપો એને માટે બ્રહ્માએ ગોઠવી દીધું ખાવાનું. આ પ્રકારે સર્વ કોઈની પણ જુદી જુદી વૃત્તિ બ્રહ્માએ કરી આપી. બધાના બાપા ખરા ને, એટલે બધાના નાસ્તા પાણીની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા બધું ગોઠવી આલ્યું. આ રીતે વૃત્તિ કરી આપ્યા પછી પ્રજાપતિઓના પતિ એવા બ્રહ્માએ પોતાની સમગ્ર પ્રજાપતિએ કહ્યું, બ્રહ્મા બોલ્યા, હે મારી પ્રજાઓ સાંભળો, તમારે સર્વોએ દેવો તથા પિતૃઓની અવ્યકવ્ય રૂપ યજ્ઞો વડે પૂજા કરવી. સમજાણું, તમોએ પૂજેલા આ દેવો તથા પિતૃઓ તમારા સમગ્ર મનોરથોને નિશ્ચે સંપૂર્ણ કરશે. દેવતાઓની હવ્ય વડે અને પિતૃઓની કવ્ય વડે, દેવતાઓની યજ્ઞયાગાદિક વડે અને પિતૃઓની શ્રાદ્ધાદિક વડે તમારે પૂજા કરવી. એ રાજી થઈને તમારા બધા મનોરથ સિદ્ધ કરશે. જે જનો એમનું પૂજન નહીં કરે તે તો નિશ્ચય નરકને પામશે. લો બાપાએ શાપે ઠપકાર્યો. હે મને નારાયણમાં મન જેમણે જોડી દીધું છે એવા બ્રહ્માએ આવી મર્યાદા કરી છે, માટે સર્વજનોએ દેવ સંબંધી અગ્નિહોત્રાદી અને પિતૃ સંબંધી શ્રાદ્ધાદી કર્મ યથોચિત યથાવિધિ નિત્ય કરવું. ત્યાર પછી વળી બ્રહ્માએ સર્વજનોની જે વર્ણાશ્રમ ઉચિત ધર્મ મર્યાદા તેના રક્ષણ માટે તે જાતિઓમાં જે મુખ્ય સ્વભાવે કરીને અધિકારને યોગ્ય હતા તેમને અને મનુઓને યથોચિત અધિકાર પદમાં સ્થાપન કર્યા. એની એની જ્ઞાતિ હોય ને એમાંથી એકને વડીલ થાપી દીધા મુખી, એટલે હરખું હાલે બધું. એમ કોક તો જોઈ ને મેન માણ. અને પછી મનુઓનું સ્થાપન કર્યું. હે મુને, કલ્પે કલ્પે વાસુદેવની ઈચ્છાથી જ બ્રહ્મારૂપ વૈરાજ થકી આ રીતે બહુ પ્રકારની સૃષ્ટિ થયા જ કરે છે. દરેક કલ્પમાં આવું થાય છે. અર્થાત વૈરાજ પુરુષ બ્રહ્માંડ દ્વારા અનંત શક્તિવાળા જગતને ભગવાન સર્જે છે. પૂર્વે કલ્પમાં જેવી સંજ્ઞા હતી, જેવા વેદો હતા, જેવા શાસ્ત્રો હતા, જેવી ક્રિયાઓ હતી, જેવા ધર્મો હતા અને જેવા અધિકારીઓ હતા, આ સર્વે સંજ્ઞા આદિક બીજા કલ્પમાં પણ તેવા જ થાય છે. બધું એમ જ થાય છે, પ્લાનબદ્ધ. લ્યો વળી કહ્યું, આ રીતે વૈરાજના નાભિકમળમાંથી ઉદ્ભવેલા બ્રહ્માની સૃષ્ટિ કહી, તેમના હૃદય કમળથી ઉદ્ભવેલા વિષ્ણુની પાલન ક્રિયાને હવે કહે છે. બ્રહ્માની આ ઉત્પત્તિ કહી દીધી, હવે વિષ્ણુ પાલન કરે છે એની વાત કરે છે. વૈરાજ પુરુષાત્મક જે વિષ્ણુ ભગવાન પ્રથમ કયા તે પણ ધર્મ મર્યાદાને પરિપાલન કરતા થકા પોતે તેનો સમગ્ર લોકોનું પોષણ કરે છે. મનવાદિકોએ પરિપાલન કરાતી સનાતન ધર્મ મર્યાદાઓને જ્યારે નર પશુ આદિ યથેષ્ટ રૂપ ધરનારા અસુરો ભેદી નાખે છે, જ્યારે આ બધી મર્યાદાઓને નર કે પશુ રૂપ ધારણ કરીને આવેલા રાક્ષસીઓ તોડી નાખે છે, ત્યારે તો બ્રહ્માદિકોએ પ્રાર્થના કરેલા સ્વયં વાસુદેવ ભગવાન પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામે છે. આ થયો અવતાર. હવે ભગવાન અવતાર લે છે. ભગવાન વાસુદેવના જે અવતારો પૂર્વે થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે, અને આ વર્તમાન કાળે જે અવતાર છે તેમની ગણના કરવા માટે ગણનામાં કુશળ જનોએ પણ સમર્થ થવાતું કોઈ ભગવાનના અવતારોને ગણી શકે એમ જ નથી. કોઈ અવતારા ભગવતો ભૂતા ભાવ્યા સંતીએ કર્તુમ ન શક્યતે તેષામ સંખ્યામ સંખ્યા વિશારદે. સંખ્યા વિશારદો હોય ને તોય શંખા થાય એમ નથી. અગણિત ભગવાન અવતાર થઈ ગયા છે અને અગણિત થાય. અર્થાત અવતારો અનંત છે. આ અર્થ ભાગવતમાં કયો છે, જન્મ કર્માભિધાનાની સંતિ મેંગ સહસ્ત્ર સહ ન શક્ય તે તું સંખ્યા તું અનંતત્વાત મયાપી હિ. મારાથી ભગવાન ક્યાં ગણાય એમ નથી. ઇત્યાદિ વચનો એ વર્ણવ્યો છે. અવતાર ધારણનું પ્રયોજન કહે છે. ભગવાન અવતાર શું કામ ધારે છે, ક્યારે ધારે છે? તો કહે છે, સત્પતિ ભગવાનનો અહીં જે પ્રાદુર્ભાવ છે તે સદ્ધર્મ, દેવો અને સાધુજનોના રક્ષણ માટે હોય છે, તથા તેમના દ્રોહી જે અસુરજનો તેમના નાશ માટે ભગવાન અવતાર લે છે, તથા સર્વભૂતોના કલ્યાણ થાય એટલા માટે ભગવાન અવતાર લે છે. લોકોની ઉપર ઉપકાર કરવા સિવાય બીજું ભગવાનને અવતાર ધારણનું કોઈ પ્રયોજન હોતું નથી. સર્વાધીશ વાસુદેવ ભગવાન પ્રકૃતિ પુરુષ અને તેના મહદાદી કાર્યોમાં અન્વયપણે રહ્યા છે અને સ્વધામમાં પ્રથક વ્યતિરેકપણે સદાય બિરાજમાન છે, પોતાના ભક્તોની સેવા અંગીકાર કરે છે. આ બાબતે સદ્રષ્ટાંત વર્ણવીને વાત કરે છે. હે મુને, જેમ અગ્નિ વરુણ આદિક આ લોકો પ્રત્યે પોતાના અંશ જ્વાળા જળાદિકે કરીને વ્યાપીને પોતપોતાના લોકમાં યથાસુખ વર્તે છે, તેમ સમજાણું અગ્નિદેવ વરુણદેવ પોતાના કાર્યથી, એટલે અગ્નિ પ્રકાશથી બધે વ્યાપે, વરુણ જળથી બધે વ્યાપે, પણ પોતાના સ્વરૂપે પોતાના ધામમાં તો બેઠા હોય છે. એમ ભગવાન અન્વય બધામાં રહ્યા થકા પણ વ્યતિરેક સ્વરૂપે પોતાના ધામમાં બેઠા છે, તેમાં ભગવાન સર્વમાં વ્યાપીને સ્વધામમાં પૃથક બિરાજે છે. આ વાસુદેવ ભગવાન સૃષ્ટિ પહેલા જેવા સચ્ચિદાનંદ શુદ્ધ નિર્ગુણ એક હતા, સર્વમાં અન્વિત થયા છતાં પણ એવા જ નિર્મળ છે, એને ક્યારેય કોઈનો પાસ લાગતો નથી. આ ભગવાન શ્રીહરિની વિશેષતા છે. સૃષ્ટિ નહોતી ત્યારે જેવા હતા એવા ને એવા, સૃષ્ટિ થઈ ત્યારે એવા ને એવા, સૃષ્ટિ વિકસી ત્યારે એવા ને એવા, સૃષ્ટિ સંકોચાય ત્યારે એવા ને એવા, બધું લય થઈ જાય તોય ભગવાન એવા ને એવા રહે છે, એમાં ક્યારેય કોઈ વિકાર થતો નથી, ફેરફાર નથી થતો. વળી આ બાબતને સ્પષ્ટ દ્રષ્ટાંતથી સમર્થન કરે છે. વાયુ, તેજ, જળ અને પૃથ્વીમાં તથા તેના તેના કાર્યોમાં જેમ આકાશ અન્વય પામીને પણ યથાપૂર્વ નિર્લેપ છે, તેમજ આ વાસુદેવ સર્વમાં અન્વય પામીને પણ સદા નિર્લેપ છે. વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ ચારેયમાં આકાશ રહ્યો છે કે નહીં? એ ચારેયનો પાસ આકાશને નહીં લાગતો, એ નિર્લેપ જ રહે છે. એમ ભગવાન બધામાં રહ્યા થકા નિર્લેપ, નિર્બંધ, અસંગ છે. આ વાસુદેવ ભગવાન સર્વ કોઈ ઉપાસના કરવા યોગ્ય છે, સર્વના નિયમતા છે, સર્વમાં ભગવાન વ્યાપક કયા છે. આ ભગવાન આત્યંતિક પ્રલયમાં સૃષ્ટિ થકી પહેલા જેવા હતા એવા ને એવા જ રહે છે, એમને કોઈ વિકાર અડતો નથી. આવા ભગવાન વાસુદેવની કોઈ ઉપાસના કરે, ધ્યાન ભજન કરે, તે ભગવાન વાસુદેવ જેવો થઈ જાય છે, નિર્વિકારીને દિવ્ય થઈ જાય છે. વાત આ છે. માટે બધાએ ધ્યાન ભજન કરજો, માળા કરજો, જપ કરજો. હે નારદ, ઉત્પત્તિ પ્રકરણમાં જે વૈરાજ પુરુષ કહ્યા તે ઈશ્વર નામથી કહ્યા છે. હવે પાંચ પ્રકારના ભેદની વાત શરૂ થઈ. એ જે વૈરાટ કીધા ને એ ઈશ્વર છે. તે આ પુરુષ પોતે સર્જેલા બ્રહ્માંડની અંદર રહેલા સર્વભૂતોને યથાક્રમ સર્જવામાં યુક્તિને જાણનારા હોવાથી સર્વજ્ઞ કયા છે. બધું કેમ સર્જવું એની એની યુક્તિ આવડે છે, માટે સર્વજ્ઞ. વળી ત્રિગુણાત્મક માયા પોતાના વશમાં વર્તનારી હોવાથી વશ્ય માય માટે જ સ્વતંત્ર પણ કયા છે. માયાને વશ વર્તે છે ત્રિગુણાત્મક, એટલે સ્વતંત્ર કયા છે ઈશ્વરને. રજ આદિ ગુણોએ યુક્ત અને પોતાના રજ આદિ ગુણોને અનુસારે ઉત્પત્તિ સ્થિતિ સંજ્ઞારૂપ ક્રિયાઓ જેમની છે એવા બ્રહ્મા વિષ્ણુ શિવ આ ત્રણ દેવો આ વૈરાજના જ સ્વરૂપ કહેવાય છે. આ એની વાત કરી. બ્રહ્મા થકી ઉત્પન્ન થયેલા જે દેવ અસુર નર આદિ છે તે જીવ સંજ્ઞાથી કહેવાય છે. એટલે સાંભળો, આ જીવ ભેદ આવ્યો, ઓલો ઈશ્વર ભેદ. માયા ભેદ તો આપણે જાણીએ છીએ, મુક્તનો ભેદ એ જાણીએ છીએ, બ્રહ્મ ભેદ અને પરબ્રહ્મનો ભેદ જાણીએ છીએ. આ પાંચ ભેદની શુદ્ધ ચોખ્ખી વાત આ વાસુદેવ મહાત્મ્યમાં લખી છે, જે ભગવાન શ્રી હરિ વનવિચરણ વખતે જ્યાં જાય ત્યાં પૂછતા, કોઈને આવડતું નહોતું. બ્રહ્મા થકી જેટલા કોઈ ઉત્પન્ન થયા છે ને, દેવ, દેવો, અસુરો, નર, આ બધા જીવ કહેવાય છે. બ્રહ્માથી ઉપર વૈરાટ નારાયણથી ઠેઠ પ્રધાન પુરુષ સુધી બધા ઈશ્વરો. અને પ્રધાન પુરુષની ઓલકોર મહાપુરુષ, મુક્તો, અક્ષર, આ બધા બ્રહ્મ. અને એની ઉપર પરબ્રહ્મ ભગવાન પોતે. આમ પાંચ ભેદ અનાદિ છે. જીવો અને ઈશ્વરોના જે દેહો છે તે ક્ષેત્ર એવી સંજ્ઞાથી કહેવાય છે. અને તે દેહો મહદાદી 24 તત્વોએ રચેલા છે. તે ક્ષેત્ર સંજ્ઞિત હોવાને જે જાણે તે ક્ષેત્રજ્ઞ સંજ્ઞાથી કહેવાય છે. આ બધા દેહો ક્ષેત્ર ને એના હાથમાં ક્ષેત્રજ્ઞ કહેવાય છે. અને ભગવાન તો ક્ષેત્રજ્ઞ નાય ક્ષેત્રજ્ઞ છે. 24 તત્વાત્મક દેહરૂપ ક્ષેત્રો, જીવાત્મા રૂપ ક્ષેત્રજ્ઞો, સાંભળજો, 24 તત્વાત્મક દેહરૂપ ક્ષેત્રો કે જે 24 તત્વથી બનેલા શરીરો એ ક્ષેત્રો, અને જીવાત્મા રૂપ ક્ષેત્રજ્ઞો એ દેહમાં રહેલો આત્મા રૂપ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રમ જ્ઞાનાતી ક્ષેત્રજ્ઞ, બે ક્ષેત્રો અને ક્ષેત્રજ્ઞ, પછી પ્રધાન, પછી પુરુષ, પછી મૂળ માયા, પછી કાળ શક્તિ, અને પછી અક્ષર એટલે કે અક્ષરધામ. અને અક્ષરધામના પુરુષો કે તો અક્ષરધામમાં અક્ષર નામથી રહેનારા મુક્ત પુરુષો, અને એ મુક્ત પુરુષોને સેવવા યોગ્ય એવા પુરુષોત્તમ, આ બધાને વ્યવસ્થિત જેમ છે એમ જાણે એને જ્ઞાની કહેવાય. આ જાણવું જોઈએ. આ શ્લોક ગોપાલ સ્વામીએ પોતાની વાતોમાં લીધો છે અને સારી રીતે સમજાવેલો છે. વાસુદેવ મહાત્મ્યનો શ્લોક આ 24મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે, જબ્બર શ્લોક છે. આ ક્ષેત્રાદિ સર્વના સ્વરૂપનું પૃથક પૃથક લક્ષણોએ કરીને જે જ્ઞાન જાણવું તે જ્ઞાન કહ્યું છે. આવું જ્ઞાન જેને હોય તે જ્ઞાની કહેવાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય જ્ઞાન સ્વરૂપ નિરૂપણ નામા ચતુર્વિંશો અધ્યાય. આવી રીતે આ 24મો અધ્યાય થયો. વાલા ભક્તો, હવે અત્રે